186, छेलो पेरेग्राफ, जीव कर्म करता कहो पण भोक्ता नहीं सोय, शू समझे जड़ कर्म के फल परिणामी होय। आ बहु मोटी बात है। तमे कहो छो आत्मा कर्मनो करता छे, बराबर, ते राग द्वेष पण करे छे, तेनी ना कहेवाय तेवू नथी, कसाय अंदरथी उठे छे, ना कहेवाय तेवू नथी। अंतर निरीक्षण करीए अर्थात आपणे आपणामां જોઈએ તો દેખાશે કે રાગની ધારા ઉઠે છે, દ્વેષની ધારા ઉઠે છે, ક્રોધની ક્રોધનો અગ્નિ ઉઠે છે। યોગ આ બધું ઉઠે છે। ખરી વાત એ જ કે આત્મા વિભાવ કરે છે, તેના કારણે કર્મનો કર્તા બને છે। એ કર્મ કરે છે ખરો, પણ કર્મનો ભોક્તા બની શકતો નથી। એને કર્મને ભોગવવા પડે નહીં, તેનું પહેલું કારણ એ કર્મો પરમાણુમાંથી બનેલા છે, એ ભૂતગલ દ્રવ્યનો ભાગ છે। ભૂતગલ દ્રવ્યમાં જ્ઞાન સ્વભાવ નથી। જો જ્ઞાન ન હોય તો હેતુ ન હોય, ઈરાદો ન હોય, ઇન્ટેન્શન ન હોય, ફળ ક્યાં આપવું અને આ શિક્ષા કરવી તે જડને ખબર ન હોય। તમે ખુરશી ઉપર બેઠા અને ખુરશી ઉરલી પડી તો ખુરશી તેમ નહીં કહે કે સોરી સાહેબ, અથવા એમ પણ નહીં કહે કે ધ્યાન રાખીને બેસતા શીખો। જળ પદાર્થમાં ફળ આપવાની બુદ્ધિ જ નથી। જ્ઞાન હોય ત્યાં સમજ હોય, જ્ઞાન હોય ત્યાં પરિણામ હોય, હેતુ હોય, ઈરાદો હોય, જ્ઞાન હોય તો પ્રવૃત્તિ હોય, જ્ઞાન હોય તો ફળ આપવાનું હોય। પરંતુ ભૂતગલ દ્રવ્યમાં જ્ઞાન નથી। વર્ણ છે, રસ છે, ગંધ છે, સ્પર્શ છે, આકૃતિ છે, વજન છે, એ બધું ખરું, પણ જ્ઞાન નહીં, સમજણ નહીં, પ્રેરણા નહીં, ક્ષમતા નહીં, શક્તિ નહીં, એ બધાથી રહિત છે। આવું જળ કર્મ આત્મને કેવી રીતે કર્મનું ફળ આપી શકે? શંકા સમજાય છે? આત્મને કર્મ કઈ રીતે ફળ આપી શકશે? કર્મ તો જળ છે, તેમ અત્યાર સુધી વાત કરતા આવ્યા છીએ। કર્મ જળ છે, કાર્બન વરગણામાંથી તૈયાર થયેલું તે તત્વ, કાર્બન વરગણામાં જળ, તેમાંથી બનેલું કર્મ જળ, એવું કર્મ કેવી રીતે ફળ આપે કે પરિણામ આપે? જીવને કર્મનો કર્તા કહીએ પણ કર્મનો ભોક્તા જીવ નહીં હોય, એમ શિષ્ય પૂછે છે।
અંબાલાલભાઈ તેની ટીકામાં કહે છે, આત્મા કર્મનો કર્તા છે એમ કહીએ અને સ્વીકારીએ તો કર્મનો ભોગતા જીવ નહીં ઠરે? જળ એવા કર્મ શું સમજે કે આ વ્યક્તિને આ ફળ આપવાનું છે? જળ કર્મ શું સમજે કે આ વ્યક્તિને અહીં જન્મ આપવો છે, અહીંથી લઈ જવાનો છે? કર્મ જળ છે અને જળ કર્મ ફળ આપી શકતા નથી। કર્મો જળ એટલે નિર્જીવ છે, તેના બે પરિણામો છે, પુણ્યનું ફળ અનુકૂળતા અને પાપનું ફળ પ્રતિકૂળતા। સુખ સગવડ ભરેલી જિંદગી એ અનુકૂળતા, અનુકૂળ જિંદગી હોય તો નિરાશ થઈ જાય, પ્રતિકૂળતા આવે તે પાપનું કામ। તમારી વાત ખરી, પરંતુ કર્મને શું સમજણ પડે કે આને પ્રતિકૂળતા આપવી અને આને અનુકૂળતા આપવી? સમજણ તો કર્મમાં છે નહીં। માટે હે ગુરુદેવ, અમને સમજાય છે કે આત્મા કર્મનો કર્તા છે પણ આત્મા કર્મનો ભોગતા નથી। આટલી વાત સ્પષ્ટ થઈ જાય તો શિષ્યને બહુ અનુકૂળતા થઈ જાય। કર્મનો કર્તા ભલે હોય પણ ફળ તો આપી શકે નહીં। કર્મનો કર્તા છે તેમ નક્કી કરો, કઈ વાંધો નહીં, પણ ફળ આપી શકશે નહીં તો પછી ચિંતા કરવાનું રહ્યું નહીં। એટલા માટે આ વાત કરી કે આત્મા કર્મનો કર્તા છે અને કર્મફળનો ભોગતા નથી, અહીંથી વાત પૂરી કરીએ છીએ। આ બંને ગાથાઓ આવતીકાલના સ્વાધ્યાયમાં ફરી જોઈશું। ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ। દરેકના અંતરકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર।
બસ આશંકા ત્રણ, જીવ કર્મનો કર્તા છે એની શિષ્યની બધી દલીલ, અને એ બધા શિષ્યની દલીલની સામે સદગુરુનું સમાધાન, એ એવું સમાધાન સદગુરુએ આપ્યું અદ્ભુત આપ્યું એમાં એના છે છ શંકાઓ, અને છેલ્લે એને ઈશ્વરના વાતની પણ છેદ ઉડાડી દીધો. સદગુરુએ એવો સચોટ ઉત્તર આપ્યો કે ચેતન જો નિજ ભાવમાં કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાવમાં કરતા કર્મ પ્રભાવ. હવે કોઈ વાત રહી નહીં શિષ્ય પાસે, જે કંઈ કર્મનું કર્તૃત્વ છે એ માત્ર ને માત્ર આત્માનું એ ઠરી ગયું. આની અંદર જે વાત કરી એમાં એ સિવાય કોઈ વિકલ્પ નથી કે ચેતન જો નિજ ભાનમાં તો કરતા આપ સ્વભાવ, પણ વર્તે નહીં નિજ ભાનમાં. જો ચેતન નિજ ભાનમાં વર્તતો નથી તો કર્મનો કરતા એ જ થાય છે. આટલી બધી દલીલ આવી એટલે શિષ્ય પાસે કંઈ હવે રહ્યું નહીં, એટલે એણે એક વચમાં સરસ મજાની એક વાત મૂકી દીધી, કદાચ માની લઈએ કે કર્મનો કરતા છે. આટલી બધી તમે વાત કરી, હવે આમાં તો નિજભાવ ઉપર જ છે બધી વાત. તો એ કહે છે કે ભલે રહ્યો પણ એ ફળનો ભોગતા નથી, અને એ જો તમે માનતા હો તો કર્મનો કરતા કહેવામાં અમને કાંઈ વાંધો નથી. ભલે કર્મનો કરતા રહ્યો પણ ફળ નો ભોગતા ન બને. કર્મ ફળ આપી શકે નહીં. કર્મ જડ છે, કારણ વર્ગણામાંથી બનેલા છે. જડનો સ્વભાવ પ્રેરણા નથી, જ્ઞાન નથી, હેતુ નથી, ઈરાદો નથી. કર્મ કંઈ ન કરી શકે તો એને વિવેક પણ ન હોય કે કોને ફળ આપવું, કોને ન આપવું, ક્યારે આપવું, ક્યારે ન આપવું, કેટલું આપવું, કેટલું ન આપવું. આ બધું પ્રમાણ, સમય, સ્થળ, સ્થિતિ આ નક્કી કોણ કરે? કર્મ જડ છે, કારણ વર્ગણામાંથી બન્યા છે. અને અગાઉ આપે કહ્યું છે કે જડનો સ્વભાવ તો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ, એ સિવાય જડની પાસે કોઈ શક્તિ નથી. અને આ બધી વાત તો જેનામાં જ્ઞાન હોય, વિવેક હોય, સમજ હોય, બુદ્ધિ હોય એ નક્કી કરે ને કે આને અનુકૂળતા આપવી, પ્રતિકૂળતા આપવી, આટલી આપવી, ઓછી આપવી, વધારે આપવી, ક્યારે આપવી, ક્યારે ન આપવી, કયા કાળે આપવી, કયા ક્ષેત્રે આપવી, કઈ સ્થિતિમાં આપવી. આ બધા તો જબર અજબ ગજબના ખેલ છે. આ કર્મનું પરિણામ એવું આવે છે કે કોઈ કર્મના પરિણામ બાબતમાં કહી શકતું નથી કે કર્મનો ઉદય ક્યારે થશે, કેટલો સમય રહેશે, એ શું પરિણામ આપશે. આ તો સામાન્ય જીવોના સમજની બહાર છે. અને આ જો કર્મ કરતું હોય તો કર્મમાં આ શક્તિ છે જ નહીં. કેમ કે તમે અગાઉ કહ્યું હતું કે જડ સ્વભાવ નહીં પ્રેરણા, એટલે એ જ વાત અત્યારે શિષ્ય સામી મૂકે છે ગુરુને. હોશિયાર છે, હોશિયાર એકદમ, કે સાહેબ તમે જ કીધું તું કે જડ સ્વભાવ નહીં પ્રેરણા, હવે આ કઈ જડ કર્મ હોય એટલે એ જો ન આપી શકે, અને તમારી વાત જો મારે માન્ય જ છે કે જડ સ્વભાવમાં પ્રેરણા નથી, માટે ફળનો દાતા પણ કર્મ હોઈ શકે નહીં. બસ એ જો તમે માન્ય કરી લેતા હો તો મને તમારી વાત માન્ય છે કે જીવ કર્મનો કરતા છે. ભલે રહ્યો, જીવ કર્મનો કરતા બને તેથી શું, એથી એને સુખ દુઃખ આવે, એથી એને અનુકૂળતા પ્રતિકૂળતા આવે? કઈ નહીં, ભલે કર્મનો કરતા રહ્યો. જબરજસ્ત વાતને એટલી બધી સૂક્ષ્મતામાં, એટલી બધી ગંભીરતામાં આ શિષ્ય લઈ જાય છે. એ લઈ જાય છે એટલે સદગુરુને ફરી પાછો આ વાત ઉપર ફરી વિચાર કરવો પડે છે. બધું સમાધાન આપી દીધું તું, જીવ જ કર્મનો કરતા છે, વાત થઈ ગઈ, પાકી થઈ ગઈ. અને વિભાવ ભાવ અને સ્વભાવ ભાવ એ જીવનો ભાવ છે, એના આધાર ઉપર જ બંધ મોક્ષની વ્યવસ્થા છે. નિજભાનમાં હોય તો સ્વરૂપનો કરતા બને, નિજભાનમાં ન હોય તો કર્મનો કરતા બને. આ બધી વાત આટલી સ્પષ્ટ થઈ ગઈ, આમાં ક્યાંય ઈશ્વર આવતો નથી, આમાં ક્યાંય કર્મનો સ્વભાવ નથી, આમાં કર્મ કર્મ જ કરે છે એ વાત પણ નથી, આત્માનો સહજ ધર્મ છે એ વાત પણ નથી. બધી જ વાતનો સમાધાન સંતોષકારક થઈ જાય છે. શિષ્યની સામે પણ કોઈ વિકલ્પ નથી. એક જ વાત મંજૂર રાખવી પડે કે આત્મા જીવ જ કર્મનો કરતા છે. પણ એને વચમાં એક કાંકરી મારી દીધી કે કર્મનો કરતા હોય તો કર્મનું ફળ આપનાર કોઈ જોઈને તત્વ, અને આ કર્મ પોતાનું ફળ આપી શકે નહીં એટલે કર્મ ફળદાતા હોઈ શકે નહીં. એ વાત જો તમે માન્ય કરતા હો તો મને જીવ કર્મનો કરતા છે એમ સ્વીકાર કરવામાં વાંધો નથી. કેવી રમત રમી છે! શતરંજના દાવ જેમ ખેલાતા હોય અને જેમ સામાને કેવો મૂંઝવણમાં મૂકી દે, એક કાંકરી એક ચાલ ચાલે અને એની અંદર એવી એની પરિસ્થિતિ થઈ જાય, એવી પરિસ્થિતિ આ થઈ છે. કેવી મજા આવે આત્મસિદ્ધિની અંદર! આ બધી જુદી જુદી અવસ્થાઓ ગુરુ અને શિષ્યની, અને આ જ્ઞાન જનિત સંવાદ છે, અજ્ઞાન જનિત નથી. શિષ્યને જ્યારે જિજ્ઞાસા જાગે છે ત્યારે જ્ઞાનની જાગે છે, એની જિજ્ઞાસા લૌકિક નથી, સંસારના કોઈ પદાર્થોની નથી, એને કાંઈ જાણવું નથી આ જગત શું છે, એક પણ બાબતનો એનો પ્રશ્ન નથી. એનો પ્રશ્ન બંધ કેમ છે એના ઉપર જ છે, અને મુક્તિ કેમ મળે એના ઉપર છે. જ્યારે શિષ્ય આ સ્થિતિમાં આવે, સાધક આ સ્થિતિમાં આવે, ત્યારે એની પરમાર્થ માર્ગની સાધના શરૂ થાય. આપણે તો આખી દુનિયાભરની ચિંતા લઈ અને આત્માના મોક્ષની વાત કરવા બેઠા છે, સંભવિત ન બને. તમે બરોબર મમુક્ષુતાનો અર્થ આપણે સમજી લેવો જોઈએ, એની વ્યાખ્યા ફરીથી યાદ કરી લઈએ. શું કીધું છે મમુક્ષુતા એટલે? સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને એકમાત્ર મોક્ષને વિશે જ યત્ન કરે તે મમુક્ષુતા છે. જગતની મોહાશક્તિ સર્વ પ્રકારની, એકેય વસ્તુ બાકી રાખી નથી, એનાથી એને મૂંઝવણ છે. એટલે જગત વિશેનું હવે એને કઈ પ્રશ્નો કરવા જ નથી, કેમ કે એમાં એની કોઈ, એને તો મૂંઝવણ છે, એને માટે થઈને એને સમાધાન જોઈતું જ નથી કે જગત મારું કલ્યાણ કરે અને હું જગતમાં કેમ રહું. એને તો એકમાત્ર મોક્ષને વિશે યત્ન કરે. જો મુમુક્ષુતાના બે પાસા છે, એક પાસું જીવની આસક્તિ માટેની મૂંઝવણ અને બીજું મોક્ષને વિશે જ યત્ન. આ સમજમાં નથી આવતું, બધી જ જગ્યાએ મમુક્ષુ 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 કુટી મારતા હોય, પણ બંને પાસા હોય, એક સિક્કાના બે બાજુ હોય, એ બંને હોય ત્યારે એને મમુક્ષુતા. કૃપાળુદેવ કહે છે અમે મમુક્ષુતા કહીએ છીએ 254. તો પહેલું પાસું શું છે કે જગતની આસક્તિથી એ મૂંઝાયેલો છે. સર્વ પ્રકારની આસક્તિ જગતની, પોતાના શરીરની આસક્તિથી શરૂ કરી સ્વજન સંબંધીઓ, પુત્ર કલત્ર, સ્વજન પરિવાર, પદ પદવી પ્રતિષ્ઠા યશ કીર્તિ નામના સમૃદ્ધિ સંપત્તિ, આ બધાથી સંગ્રહ પરિગ્રહ બધાની પ્રકારની પોતાની આસક્તિથી એ મૂંઝાયો છે કે આનાથી હું છૂટું કેમ. એ ગુંગણામણ અનુભવે છે, એ બંધ દશા અનુભવે છે, માટે મોક્ષની ઈચ્છા છે. બંધ દશા નથી અનુભવતા, કઈ વાંધો નથી, અમારા ઘરમાં અમારા કુટુંબમાં જલસો છે, નવે નિરાજ છે અને પોતાના ઘરમાં ચોથા હરાનું સુખ છે, તો મહેરબાની કરીને અહીંયા તું આવીશ, માં તારા ઘરમાં સુખ મળતું હોય તો મોક્ષનું સુખ તો હજી ક્યારે મળશે કોને ખબર છે, એના કરતા છે એ ભોગ. જ્યાં સુધી આવી ઉત્કટ જિજ્ઞાસા અને ઝંખના, જેમ કૃપાળુદેવી 195ના પત્રમાં કહ્યું કે અનંતનું પરિભ્રમણ કરવા છતાં જીવને માર્ગ ન મળવાનું કારણ શું, એનો અંતરથી વિચાર કર્યા વિના માર્ગની પ્રાપ્તિ સુલભ નથી, એ ઝૂરણા ક્યારે થાય, બ્રાહ્મી વેદના જાગે, નિષદિન નયનમે નિંદ ન આવે, ઊંઘ ના આવે, ખાવા પીવાનું ભાવે નહીં, આ સંસારની આસક્તિથી એને મૂંઝવણ થાય. એને સંસારના જેમ સંયોગો વધે કે કુટુંબનો પરિવાર વધ્યો તો એમાં એને આનંદ થાય. એક બંધન વધ્યું, વસ્તાર વૈદો, તો વસ્તાર વૈદો તો એને શું થયું કે એક આસક્તિનું આલંબન વૈદું. પ્રભુ મારે છૂટવાની વાત છે, અને અહીંયા રોજે રોજ ઉમેરો થતો જાય છે. એક પદવી વધી, સમૃદ્ધિ વધી, પરિગ્રહ વૈધો, કીર્તિ વધી, નામના વધી, તો કામના વધે છે, બીજું શું થાય છે? કેવી સ્થિતિ છે? પેલા મુમુક્ષુતાની ભૂમિકામાં હોય તો પરમાર્થ માર્ગ છે, અને સાથોસાથ એની પાસે આવી નકારાત્મક ભૂમિકા છે એવું નહીં, એની સાથે બીજું પાસું પણ જીવંત છે. એની માત્ર મૂંઝવણ છે એટલે રોકકડ છે ને, મરી ગયો ને, હાય બાપા ને, હવે આ શું થાય, સંસારમાં તો આમ છે ને, કઈ સુખ નથી, આ તો બળતો સંસાર છે ને, આમાં તો ઉપાધિ સિવાય કઈ નથી, સંસારમાં કઈ હારા વાત નથી, એ મુમુક્ષુતાનું લક્ષણ નથી, એ કાયરનું લક્ષણ છે. કઈ નથી આરા વટે ભાઈમાં, શું સંસારમાં શું સુખ સુખ છે, ઝેર છે, ઝેર બધું, આટલી જ વાત છે ને તારી, તું મુમુક્ષુ નથી. ખોટો દોડ કરમા કે જાણે મને સંસાર ગમતો નથી, તને મોક્ષની જિજ્ઞાસા છે, તને મોક્ષ માટેનો તારો યત્ન છે કે હા, આ મૂંઝવણને હું તોડવા માંગુ છું, આ આસક્તિને હું ખતમ કરવા માંગુ છું, આ આસક્તિથી હું છૂટવા માંગુ છું. છૂટવા માટે જ જીવે છે, તે બંધનમાં આવી શકતો નથી. આ મુમુક્ષુતાનું બીજું પાસું છે કે માત્ર એને આની મૂંઝવણ છે, ખેદ છે, દુઃખ છે, સંસારની વ્યથા છે, પીડા છે, અને ચારે બાજુ બળાપા કાઢ્યા કરે છે, આ મુમુક્ષુતાનું લક્ષણ નથી. કેટલાય બતાવવા માટે બહુ દોડ કરે, મને તો ક્યાંય ગમતું નથી, મને તો જરાય ફાવતું નથી, રેવા દે, ખોટો થામ, દંભ નહીં, દોડ નહીં, આડંબર નહીં, મોક્ષને માટે યત્ન છે, આસક્તિથી છૂટવાનો કોઈ યત્ન છે, એ દિશામાં એ મૂંઝવણ હોય, અને કોઈ સદગુરુ પાસે આપણે માગણી કરી હોય કે પ્રભુ મને આ મોહના બંધનથી છોડાવો, આ મારી આસક્તિને મંદ કરો, આ મારો રાગ જાય, કેમ કે એ મને બંધનું કારણ છે, રાગ દશા એ મારા બંધનું કારણ છે, મોહ દશા એ મારા અનંત બંધનું કારણ છે. જો મોહ થશે તો અનંત સંસાર ભોગવવો પડશે, અને ત્યારે એ પ્રયત્ન એ કરે, સદગુરુ, સદગ્રંથ, શાસ્ત્ર, સદપુરુષોનો માર્ગ, મોક્ષ માર્ગની આરાધના, કે મારે છૂટવું છે, અને એનો પ્રયત્ન એકમાત્ર મોક્ષને વિશે જ હોય, કેમ કે બાકીના જે પ્રયત્ન કરે એમાં સંસાર વધે છે કોઈ ને કોઈ રીતે, બાકીના જે પ્રયત્ન કરે આડાઅવળા પોતાની મતિ કલ્પનાથી, સ્વચ્છંદથી અને લક્ષ્ય વિના જે પ્રયત્ન કરે છે, ભલે ધર્મના નામે કરે છે, તો પણ એનાથી સંસાર વધે છે, પરિભ્રમણ વધે છે. કૃપાળુ દેવે શબ્દ બહુ ભયંકર મૂકી દીધો કે ધર્મના નામે મિથ્યા વાસનાઓથી આ જીવ બંધાય છે. મિથ્યા વાસનાઓ કેટલી છે? મોક્ષ સિવાયની, લક્ષ્ય સિવાયની, મત પોસાય છે, માન્યતા પોસાય છે, અહમ પોસાય છે, અનુમાન પોસાય છે, ધર્મના નામે. આ એના છૂટવાના માર્ગ નથી, આ બંધાવાના માર્ગ છે. એ મિથ્યા વાસનાઓ છે, એ પકડાવી જોઈએ. જેમ સંસારની વાસનાઓ ભયાનક છે, એમ ધર્મના નામે મત માન્યતાની વાસનાઓ પણ અતિ ભયાનક છે. જીવને છોટવું બહુ દુષ્કર છે. એક તો બુદ્ધિવાદમાં ચાલે, તર્કમાંથી નીચો ન ઉતરે કોઈ દિવસ, અને પછી પોતાની હજુ કક્ષા નથી જ્ઞાનની, જ્ઞાનનું કોઈ શુદ્ધ જ્ઞાન નથી, આપણી પાસે સ્તર નથી. તો શંકામાં તો અજ્ઞાન પણ ચાલે, તર્કમાં તો અજ્ઞાન જ ચાલે. તો એ પ્રકારનું તર્ક, કુતર્ક, વિતંડાવાદ અને વિખવાદમાં મજા આવે છે એને. કોઈ પણ વાત ચાલતી હોય તેમાં વિખવાદ ઉભો થાય એમાં એને આનંદ વેદાય છે. આવું સ્વચ્છંદનું જોર છે. આવા સ્વચ્છંદના જોરની અંદર કલ્યાણ માર્ગની યાત્રા થતી નથી. કેમ કે જે કઈ કહેવાય છે બધું પૂતગણનો વ્યવહાર છે, એમાંથી તું તારું પકડી લે ને, સાર કેમ પકડતો નથી? નિશ્ચય શુદ્ધ થઈ, નિશ્ચય લક્ષમાં હોવાને કારણે એ વ્યવહાર પણ નિશ્ચયનો સાધન બની જાય છે. હવે એકાંત પકડી લે કે વ્યવહારથી કોઈ દી નિશ્ચય થાય જ નહીં, હવે આને કોણ સમજાવે? કેવળ એકાંતનું ઝેર છે, બીજું કઈ નથી. આ તર્કથી તો સમજાવી જ ન શકાય, કેમ કે તર્કમાં તો વ્યવહાર છે, વ્યવહારથી કોઈ દી નિશ્ચય ન થાય. અરે પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત, આવા પરમ જ્ઞાનીઓ જેને નિશ્ચયને પ્રાપ્ત કર્યો છે એ કહે છે કે એ સદવ્યવહાર છે. ભાન નહીં નિજ રૂપનું તે નહીં સદવ્યવહાર. શું મહેંડો છો વ્યવહાર વ્યવહાર. પણ આ જીવની જ્યાં સુધી મુમુક્ષુતા નથી ત્યાં સુધી આ દશા છે. આ દશા એની અવળી દશા છે, એનો અવળો પુરુષાર્થ છે. ત્યાં સુધી જીવમાં સમ્યક પુરુષાર્થ જાગૃત થતો નથી, કેમ કે વિવેક બુદ્ધિ જ્યાં હોય ત્યાં એ સાર ગ્રહણ કરે, તત્વ ગ્રહણ કરે. જ્ઞાનીઓએ એને હંસની ઉપમા આપી છે કે બધું છે, દૂધ પીરસવું છે તેમાં પાણીનો અંશ છે અને ક્યારેક પાણીનો અંશ અનિવાર્ય છે, પણ તું શું કામ એની ચિંતા કરશ? દરેકને મર્યાદા છે, તું એમાંથી તારી અંશ દ્રષ્ટિ હશે તો તું એમાંથી ક્ષીર ગ્રહણ કરીશ અને નીરને છોડી દઈશ. પણ નીર કેમ આવ્યું, અહીંયા નીર છે કે નહીં, હવે આવી ચર્ચામાં ભાંજગઢમાં પડ્યો છું. વિવેક દ્રષ્ટિ વિના, પ્રજ્ઞા વિના, સંજ્ઞાથી ક્યારેય સત્યની ઉપલબ્ધિ ન થાય. જોર સંજ્ઞાનું છે આપણું, સંજ્ઞાના જોરમાં અહમ બહુ કામ કરે. આગ્રહ હોય ને, આગ્રહ એ મટે જ નહીં. એ દ્રષ્ટિએ જ્ઞાની કહે છે કે ભાઈ, મુમુક્ષુતાની ભૂમિકા વિના મોક્ષ માર્ગની સાધના સંભવિત નથી. અહીંયા શિષ્યે આ વાત મૂકી દીધી છે. જ્ઞાની ફરીથી પ્રશ્નને ઉખેડે છે, પૂરો થઈ ગયો છે, પેલા એ માની પણ લીધું છે કે હવે જીવ સિવાય આત્માના કર્મનો કરતા બીજો કોઈ હોઈ શકે જ નહીં, સંભવિત નથી. અને કોઈ કાળે જગતની અંદર લોકમાં કર્મ નામનું તત્વ જીવ વિના ઉત્પન્ન ન થાય. જીવની ગેરહાજરી છે, જીવની અનુપસ્થિતિ છે, જીવનો અસદભાવ છે અને કર્મની રચના થાય ખરી? ન થાય. કર્મની રચના કરવા માટે વિભાવ જોઈએ. વિભાવ કોણ કરે? જીવ કરે. માટે અહીંયા જ્ઞાનીઓએ એવી સરસ રીતે વાતને મૂકી. પણ એકાંત જેને પકડાયું છે એ માન્ય નહીં, જીવ કર્મનો કરતા હોય જ ન શકે. સારું માનો, એમાં કઈ માન્યતાથી તો સંસાર છે અને માન્યતાથી મોક્ષ છે. ઘણી વાર જ્ઞાનીઓ આગમની અંદર પણ લખે, હવે તને જેમ સુખ થાય તેમ કર. કોઈ માથાફોડ લમણાફોડ ન હોય, થાકવાનું નથી. એ સમજે કે ભૂમિકા નથી સમજવાની તો વાત મૂકો ને ભાઈ. વિવાદથી તો ઉલટાનો આગ્રહ દ્રઢ થાય, એ પણ સમજવું જોઈએ કે તમે સમજાવવાનો ધખારો તમને બહુ હોય અને સામાન્ય વિવાદની અંદર આગ્રહ વધારે હોય તો એનો આગ્રહ, કેમ કે એ હાર નહીં માને, એ કબૂલ નહીં કરે. તો ત્યાં સુધી એ ખોટા તર્ક પકડશે, એ ખોટી વાતમાં વયો જશે અને ક્યાંક એ નિમિત્તે જ્ઞાનની જ્ઞાનીઓની આસાધના કરી બેસશે. કેના નિમિત્તે? આ તે ડાપણ કર્યું એમાં કઈ નહીં. જ્ઞાનીઓ જેવા શબ્દ એમ કે સર્વજ્ઞ એમ કે તને જેમ સુખ ઉપજે એમ કર. ઉત્તરાધીન સૂત્રની અંદર એ ચરિત્રમાં આવે છે, બધા આવે છે કે હવે તને બોલો બહુ કીએ મૃગાપુત્ર, બીજા બહુ કીએ દીક્ષાની વાતમાં, તો જ્ઞાની એમ કે હવે તમને જેમ સુખ ઉપજે એમ કરો. શું નથી જાણતા, એ નથી સમજતા, એને ખબર નથી. પણ માર્ગ, પરમાર્થ માર્ગનો માર્ગ આ છે કે જો જીવ જ્ઞાનની ધારામાં આવતો હોય તો એને લાવવા માટે પ્રયત્ન કરવો, પણ જો એનું અજ્ઞાન સ્વચનમાં પલટાતું હોય અને આગ્રહમાં જતું હોય તો જ્ઞાની એ માર્ગે ચાલે નહીં, તો સમાધાન ના આપે. વાત પૂરી થઈ ગઈ. અહીં સુધી આપણી તમારી કક્ષા છે, અમારી કક્ષા અહીં સુધી, તમારી કક્ષા ત્યાં સુધી. ત્યાં સુધીમાં જેટલું થાય તો ખરો, ને તો ભવિષ્યની અંદર જ્યારે જેને જે યોગ મળશે તે પ્રમાણે તે સમજ. અહીંયા એ વાતને મુમુક્ષુતાની વાત સાથે જ્યારે શિષ્યએ આ પ્રશ્ન કરી દીધો કર્મને જળ મૂકીને કે તમે તને પરિણામદાયી કયો છો, જળ કેવી રીતે પરિણામ આપે, જળમાં જ્ઞાન નથી, પ્રેરણા નથી, હેતુ નથી, ઈરાદો નથી, અને આખા જીવના સુખ દુઃખનું કારણ કર્મ છે, આ તમારી વાત તો બોગસ જણાય છે. કેમ કે એને તો એકાંતનું પૂછડું પૈકડું છે, હવે એમાંથી તો કઈ છૂટે એમ નથી. અને છોડ પકડ મુજે જોરાતા હે. જ્ઞાનીએ આ વાતને અહીંયા સમાપન કરી દીધી. એ ચોથો એ પ્રશ્ન શરૂ કર્યો, એને બાજુ ઉપર મૂકી અને કહ્યું ચાલો આપણે ફરીથી વિચારીએ. અને પ્રવચન ક્રમાંક 57 ગાથા 78:1 મૂકી. 78 પૂરી થઈ ગઈ છે, બે પ્રવચનમાં પૂરી થઈ છે, બધી શંકાઓ 6 આવી ગઈ છે, એનું સમાધાન મળી ગયું છે. છેલ્લે ઈશ્વરની વાતને પણ જ્ઞાનીએ સમાધાન આપી દીધું છે. અને છેલ્લે એક એવો અચૂક ઉપાય આપ્યો છે, એક અટલ સિદ્ધાંત આપ્યો છે કે જીવ નિજ ભાવમાં ન હોય તો જ કર્મ થાય, અને કર્મનો કરતા જીવ જ છે, અને જીવ જો નિજ ભાવમાં હોય તો એ પોતાના સ્વભાવનો કરતા થાય. પણ કોઈ પણ સંયોગોમાં જીવ કરતા છે, જીવને અકર્તા કેવો એ પણ અજ્ઞાન છે. કોઈ પણ સંયોગોમાં અંડર એની સિચ્યુએશન જીવ કરતા છે, કેમ કે પરિણામ એ દ્રવ્યનો સ્વભાવ છે, અને પરિણામન એટલે ક્રિયા, અને કોઈ પણ ક્રિયા કરતા વિના થાય જ નહીં. પરિણામન કોનું થાય, કેવી રીતે થાય? સ્વભાવથી થાય છે, સ્વભાવનો કરતા છે. પ્રત્યેક પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. જેને સિદ્ધાંતની સમજણ આવી રીતની પ્રજ્ઞાયુક્ત ન્યાયથી સમજીએ તો સમજાય. એટલે ફરીથી 78મી ગાથામાં શરૂ કરીએ, કેમ કે એમાં મથાળું બાંધ્યું છે સરસ આખું પ્રવચન સંભળવા માટે, કે સ્વભાવના કરતા બન. આગળ હે એ આગળમાં સમજાવ્યું, પણ છતાં ઓલાને બેઠું. આગળ હા, એનો જે સ્વભાવ છે એમાં થતી ક્રિયા, પરિણામન એ દ્રવ્યનો સ્વભાવ છે. અર્થ એટલે એ દરેક પોતે પોતાના સ્વભાવ સિવાય બીજું કઈ કરી શકે નહીં.
ચલો સર સાથે. ચેતન જો નિજ ભાનમાં કરતા પ્રસભાવ વર્તે, નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. જૈન દર્શન ના શાસ્ત્રો 4 ભાગમાં વહેંચેલા છે, દ્રવ્યનો યોગ, પ્રેરણાનો યોગ, ગણિતાનો યોગ અને ધર્મકથાનો યોગ. દ્રવ્યનો યોગમાં આધ્યાત્મિક પદાર્થ વિજ્ઞાન છે, સમગ્ર સાધનાની આધારશીલા પદાર્થ વિજ્ઞાન છે, અને પદાર્થ વિજ્ઞાન પ્રમાણે સાધકની આચારસંહિતા નક્કી થાય છે. મોટાભાગે આપણને આચાર સંબંધી શાસ્ત્રોનો ખ્યાલ છે, તત્વજ્ઞાન સંબંધી શાસ્ત્રોનો ખ્યાલ ઓછો હોય છે. આચાર સંબંધી શાસ્ત્રોનો ખ્યાલ હોવો જરૂરી છે અને અનિવાર્ય પણ છે. આપણે અહિંસા, સત્ય, નીતિ, સદાચાર, અપરિગ્રહ, સરળતા, નમ્રતા, સામાયિક
પ્રતિક્રમણ, અનુષ્ઠાન, તપ, જપ, ધ્યાન વગેરેની સાધના કરવી છે. આ સાધનાનો આધાર કોણ, શેના ઉપર સાધના થાય, કેવી રીતે આ થાય, કોના આધારે આ થાય, તે સાધના સંબંધી કોઈ પણ સાધક આચાર સંહિતાનું અધ્યયન કરે તેનો આધાર દ્રવ્યનો યોગ છે. દ્રવ્યનો યોગમાં દ્રવ્યનું વર્ણન છે. વર્ણન એટલે જગત જેમ છે તેમ અને જેવું છે તેવું સર્વજ્ઞ પ્રભુના જ્ઞાનમાં તેમણે જોયું, જેવું જોયું તેમાંથી જેટલું કહી શકાય તેટલું તેમણે કહ્યું અને એમાંથી ઘટતું તે જે રહ્યું તે આપણી પાસે આવ્યું. છતાં આજે આપણી પાસે ઘણા શાસ્ત્રો છે. આજે પણ શાસ્ત્રોનો ભંડાર એકત્રિત કરવામાં આવે તો મોટો હોલ પણ તેને રાખવા માટે નાનો પડે. એટલા બધા શાસ્ત્રો આજે ધરતી ઉપર હાજર છે. તે બધા શાસ્ત્રો પર એક વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે અને તે વર્ણન દ્રવ્યનો યોગ સંબંધી છે. જગતમાં રહેલા પદાર્થોને સર્વજ્ઞ પુરુષોએ પોતાના જ્ઞાનમાં જોયા તેનું વર્ણન આ દ્રવ્યનો યોગના શાસ્ત્રમાં છે.
સર્વજ્ઞ પુરુષોને જોવું નથી, પરંતુ એમના જ્ઞાનમાં જણાય જાય છે. જોવું એમાં પ્રયત્ન છે, પ્રયાસ છે. કંઈક સાધનાનો ઉપયોગ કરવો પડે છે, કંઈક પ્રેશર દબાણ છે, પણ જણાવવું તે સાચી ઘટના છે. દર્પણ પાસે તમે ગયા તો તેમાં તમારું મોઢું દેખાય તે જોવા દર્પણને પ્રયાસ કરવો પડતો નથી, પણ જણાય જાય છે. દર્પણ સામે 50 વ્યક્તિઓ આવે તો તેને જાણવા માટે પરિશ્રમ કે મહેનત કરવી પડતી નથી, એ થાકતું નથી. ભાર અને ટેન્શન હોય તો થાક લાગે ને. આ ભાર જે કંઈ આવે છે તેના મૂળમાં બે પરિબળો કામ કરે છે. એક અહંકાર અને બીજું કર્તવ્ય બુદ્ધિ. હું કરું છું એ પ્રકારની બુદ્ધિ અને એની પાછળ હું છું એ પ્રકારની બુદ્ધિ. આપણી જે દુનિયા છે એ જગત છે, એના બે જ આધાર, એક હું છું તે અને બીજો આધાર હું કરું છું તે. એમાં કોઈ પણ જો ડિસ્ટર્બ કરે તો પછી આપણામાં જે કંઈ થાય છે તેનું નામ કસાય. હું છું એમ કહેતા હો તો હું ધન્યવાદ છું, હું બુદ્ધિવાન છું,
ધનવાન છું,
ધનવાન છું, હું બુદ્ધિવાન બુદ્ધિમાન છું, હું આચાર્ય છું, ભણેલો છું, પ્રોફેસર છું. અને જો તેમાં કોઈ કહે કે ના તમે એવા નથી તો હું ધક્કો પહોંચાડજો, એક્શન આપીએ, તેમાં આપણને કલેશ થાય છે, દુઃખ થાય છે, કંટાળો આવે છે. ધનિક પુરુષો આ કલેશના ભાવોને કસાય ભાવ કહે છે. આ કસાય ભાવ દૂર થતા ચૈતન્યનો સમગ્રપણે વિકાસ થાય છે. આ અવસ્થાને કહે છે કે આત્મા પૂરેપૂરો ખીલ્યો, તેમાં જેટલી સંભાવના હતી એ પરિપૂર્ણ ખીલી, અને આ ઘટના આ સંભાવના જેમાં બની એને કહેવાય છે પરમાત્મા.
ફરી સમજી લઈએ, એક જીવ અને એક સિદ્ધ. જીવ છે તે એક નાનકડી આવૃત્તિ છે અને જે સિદ્ધ છે તે વિકસિત સ્વરૂપ છે. બે હાથમાં હોય અને તમને કોઈ એમ કહે કે આમાં મોટી મોટી ડાળીઓ છે, હજારો પાંદડા છે, આમાં હજારો ફૂલો છે, હજારો ફળો છે, તમે કહેશો કે શું ખોટા ગપ્પા મારો છો, આ રાયના દાણા જેટલા બીજમાં આ બધું હોતું હશે. પણ એક દિવસ તમારે સ્વીકારવું પડશે કે આ બીજમાં બધું હતું, સુષુપ્ત હતું, છુપાયેલું હતું. એ છુપાયેલા જે હું તેને દ્રવ્યનો ભાષામાં તિરોભાવ કહે છે, અને આવિર્ભાવ એટલે જે કંઈ છુપાયેલું છે તેનું પૂરેપૂરું પ્રગટ થવું. અંશે 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 પ્રગટ થવું તે સાધકની અવસ્થા અને પૂરેપૂરું પ્રગટ થવું તે સિદ્ધ અવસ્થા. સિદ્ધ તેને કહેવાય કે જેનું ચૈતન્ય પૂરેપૂરું ખીલી ગયું છે. બીજનો ચંદ્રમાં જોયો, દર્શન કર્યા પણ મજા ન આવે. જોવાની મજા આનંદ તો શરદ પૂર્ણિમાના ચંદ્ર આકાશમાં ખીલ્યો હોય એ જોવામાં આવે. એવી રીતે આત્માનું સંપૂર્ણ ખીલવું તેનું નામ સિદ્ધ અવસ્થા. સિદ્ધ અવસ્થામાં કંઈ પણ બહારથી નથી આવતું, કંઈ પણ ઉમેરાતું નથી, અંદર જે હતું તે પૂરેપૂરું ખીલ્યું.
જીવમાં રહેલી તમામ સંભાવનાઓને પૂરેપૂરી સમ્યક પ્રકારે ખીલવવાની પ્રક્રિયા એનું નામ ધર્મ. સમજી લેજો આ ધર્મની વ્યાખ્યા. ચૈતન્યમાં અનેક પ્રકારની સંભાવનાઓ પડી છે, સંભાવના એટલે હોવાપણું, થઈ શકે તેવું, પ્રગટ થઈ શકે તેવું, બની શકે તેવું, જેટલી સંભાવનાઓ પડી છે એ સંભાવનાઓને વિકસાવવાની પ્રક્રિયા, તેનું નામ ધર્મ. જેટલા અંશે સંભાવના પ્રગટ થાય તેટલા અંશે ધર્મ પ્રગટ થાય. જૈન ધર્મમાં અનેક પ્રકારે વર્ણન છે. એક પ્રકારે છે છલેક્ષ્યા, બીજા પ્રકાર છે ચૌદગુણ્યા, જે એક અવસ્થા છે આ માપક યંત્ર છે, અને ત્રીજો પ્રકાર છે યોગ. જેટલે અંશે સંભાવના પ્રગટ થાય તેટલા અંશે ધર્મ પ્રગટ થાય. જૈન ધર્મમાં અનેક પ્રકારે વર્ણન છે. એક પ્રકાર છે છલેષ્યા, બીજો પ્રકાર છે ચૌદ ગુણ સ્થાનો, જે એક અવસ્થા છે આ માપક યંત્ર છે, અને ત્રીજો પ્રકાર છે યોગની આઠ દ્રષ્ટિઓ. તે પણ એક અવસ્થા છે. તમે ક્યાં છો, તમે મૂળમાં કેવા છો, વર્તમાનમાં તમે ક્યાં છો અને શું થઈ શકો છો તે જાણી શકાય. તમારી પાસે આવી જ્યોતિષી જન્મ પત્રિકા કે કુંડલી મૂકે અને કહે કે તમે કરોડપતિ થશો તો તમે નાચી ઉઠશો. પણ તમને કોઈ એમ કહે કે તમે સિદ્ધ થશો તો કહેશે કે ઠીક છે અલ્યા, અવકાર્ય અવસ્થા તો આ છે, આ સમાચાર તને કોઈ આપે તો આનંદ નથી આવતો, આહલાદ નથી આવતો. અંદરમાં સંભાવના કેટલા પ્રકારની છે તેનું માપક યંત્ર ચૌદ ગુણ સ્થાનો, યોગની આ દ્રષ્ટિ અને છ લેશ્યા છે. કોઈ પણ પ્રશ્ન, ઘટના પરત્વે તમે કેવા વિચાર કરો છો, તમે કોઈ સાથે કેવો વ્યવહાર કરો છો, તે તમારું માપક યંત્ર છે.
શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે આંબાના ઝાડ નીચે થોડા માણસો બેઠા હતા, તેમને કેરીઓ ખાવી હતી. તો એક જણ કહે છે કે હમણાં વાવાઝોડું પસાર થયું, ઘણી પાકી કેરી ખરી છે, તે આપણે ખાઈ લઈએ. તો કોઈ કહે ના, એવી નહીં, ઝાડ પરથી ઉતારો અને તે ખાઓ. ત્રીજો કહે આખું ઝાડ પાડો ને બધું ખાઈ લઈએ. કેરી ખાવામાં તો દરેકનો અભિગમ જુદો જુદો છે, અર્થાત આપણે કેવા છીએ તે આપણી અભિવ્યક્તિ પરથી ખ્યાલ આવે છે. આપણું હોવાપણું અને આપણી અભિવ્યક્તિ બંને ઉપરથી આપણું પોતાનું માપ નીકળે છે. શાસ્ત્રોએ કહ્યું છે કે તમે જ્યારે પ્રથમ ગુણ સ્થાને કે હો છો ત્યારે તમારી તૈયારી થાય છે, તમે આધ્યાત્મિક માર્ગ તરફ વળો છો. હવે તમારી પરમાર્થ માર્ગની યાત્રા નીકળવાની છે, એની થોડી તૈયારી પ્રથમ ગુણ સ્થાનકથી થાય. મિથ્યા તો શબ્દ બોલતા એમ ન સમજશો કે તમારી તૈયારી નથી. મિત્રો, તારા, બલા અને દ્રીપા આ ચારેય દ્રષ્ટિઓનો વિકાસ પ્રથમ ગુણસ્થાને હોય છે. મહારિષ પતંજલિની પરિભાષામાં યમ, નિયમ, આસન અને પ્રાણાયામ આ ચાર યોગના અંગો અનુક્રમે પહેલી ચાર દ્રષ્ટિના પ્રાપ્ત થાય છે. આધ્યાત્મિક પરિભાષામાં ખેદ, ઉદ્વેગ, શ્રેપ, ઉત્થાન, દોષ જાય, દર કરવાની તત્પર આવે છે. આટલી પ્રગતિ એટલે પહેલે ગુણ સ્થાને કે થાય. તમે આટલા ખીલ્યા, તમે આટલા વિકસ્યા, થોડા પ્રગટ થયા અને પછી ક્રમે ક્રમે વિકાસ પામતા જાઓ. ગઈકાલે વાત કરી હતી અને ફરી યાદ કરાવું છું કે જેટલો તમારો આંતરિક વિકાસ થાય તે તમારી મૂડી છે. તમારું મૂળ રોકાણ તો અનંત છે, તમારી મૂડી અનંત છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં એક શ્લોક છે, આ શ્લોકમાં પશ્ચિમમાં એક ફિલોસોફરે વાંચ્યું ત્યારે એને થયું કે આ માણસનું મગજ બરાબર ન હોવું જોઈએ પણ પાગલ હોવો જોઈએ. એ કહે છે કે આ પણ પૂર્ણ છે, તે પણ પૂર્ણ છે, પૂર્ણમાં પૂર્ણ ઉમેરો તો પણ પૂર્ણ થાય, પૂર્ણમાંથી પૂર્ણ બાદ કરો તો પૂર્ણ છે, પૂર્ણને પૂર્ણમાંથી ગુણો કે ભાગો તો પૂર્ણ છે. અરે આ શું બોલે છે? એ માણસ સાચું કહે છે, મૂળભૂત દ્રવ્ય અથવા તત્વ અથવા અસ્તિત્વ પૂર્ણ છે, તમે એક અર્થમાં પૂર્ણ છો, તમારી પાસે પૂરેપૂરી મૂડી છે, અને આને અમે આધ્યાત્મિક સામ્યવાદ કહીએ છીએ. રશિયામાં ઘણો પ્રયત્ન થયો, બધું સરખું કરવા માટે, ઘણું સરખું થાય તે માટે સ્ટાલિને 1 કરોડ માણસોને ખતમ કર્યા, પરંતુ બધા એક સરખા થયા નહીં, અને સરખા થયેલા પણ ગયા અને સામ્યવાદ પણ ગયો. આ આધ્યાત્મિક સામ્યવાદ છે કે નિગોદમાંથી માંડીને સિદ્ધ સુધી જેટલા આત્માઓ છે તે દરેકને મૂડી સરખી છે, ઓછી વધતી નથી. સર્વ જીવ છે સિદ્ધસમ, કોઈ અપવાદ નહીં, બધા જીવો સિદ્ધસમ છે.
આમાંથી એક માનવીય સિદ્ધાંત નીકળે છે, તમે સૌનો આદર કરો, સૌનું સન્માન કરો, સૌને પ્રેમ આપો, સૌ પ્રત્યે નમ્ર રહો, સૌને વંદન કરો, સૌ પ્રત્યે સદભાવ વ્યક્ત કરો, કારણ સૌ પરમાત્મા જેવા છે. અહીં પરમાત્મા એક જ નથી, પરમાત્મા હોવું તે એકનો ઇજારો નથી, જેટલા જીવો છે તે બધા પરમાત્મા જેવા છે. આત્મા સો પરમાત્મા, પરમાત્મા સો સિદ્ધ, બીચ કા પડદા મીટ ગયા તો પ્રગટ ભઈ નિજ રીત. આત્મા એ પરમાત્માની નાનકડી આવૃત્તિ છે, તમે મૂળમાં પૂર્ણ છો, એ પૂર્ણ સામટું છે, એકી સાથે છે, એક સમયે છે, એક ક્ષણમાં સાથે જ છે. જુઓ, આ પૂર્ણતા ક્રમમાં નથી, પણ તમે જ્યારથી છો ત્યારથી જ પૂર્ણ છો. પૂર્ણતામાં ઉમેરો કે ઘટાડો કરવાની જરૂર નથી. તમને થતું હશે કે હું શા માટે આટલી માથાકૂટ કરું છું, પરંતુ હું જાણી જોઈને જ આ કહું છું, કારણ કે તમને ખ્યાલ આવે કે તમે શું છો. તમે બધા માની બેઠા છો કે તમે મોટા ઉદ્યોગપતિ છો, ધનપતિ છો, પ્રોફેસર છો, કોઈના પિતા તો કોઈના પુત્ર છો, આગેવાન છો કે પ્રધાન છો. આ તો બહુ નાની વાત છે, પણ તમે તો પૂર્ણ છો. પૂર્ણની અપેક્ષાએ આ બધી નાની નાની વાતો છે. મૂળમાં આત્મતત્વ પરિપૂર્ણ છે, એક સમયમાં એક ક્ષણમાં એકી સાથે છે. એ પૂર્ણમાંથી જેટલા જેટલા અંશે પ્રગટ થાય તે તમારો આવિર્ભાવ છે. તમે વિકાસની પ્રક્રિયામાં ઢળ્યા, ડાર્વિન ઉત્ક્રાંતિવાદ કહે છે, પરંતુ આપણે બીજા અર્થમાં વાત કરીએ છીએ. જગતમાં અસંખ્ય અવસ્થાઓ છે, માત્ર 14 ગુણસ્થાનો એટલી જ અવસ્થા નથી. અસંખ્ય અવસ્થાઓ છે, જુદી જુદી અવસ્થાઓ એટલા માટે થાય છે કે દરેકના ભાવો જુદા, દરેકનો આવિર્ભાવ જુદો, દરેકની પ્રગતિ જુદી અને દરેકનું ખીલવું જુદું. તમે જાતે જગત સામે નજર નાખો ને, જાત જાતના માણસો, જાત જાતના પાત્રો, શરીરની આકૃતિ જુદી જુદી, બુદ્ધિ પણ જુદી, વ્યવહાર પણ જુદો, અભિગમ, રુચિ, પસંદગી, નાપસંદગી, બધું જુદું જુદું. આ બધો જગતમાં જમેલો છે.
અનંત પ્રાણીઓ આ જગતમાં આપણને જોવા મળે છે. બધામાં પૂર્ણ તત્વ મૂળમાં છે, બધામાં પૂર્ણ તત્વ મૂળમાં છે સરખું. એ પૂર્ણ તત્વ હાજર છે, પણ પૂર્ણ તત્વ તેઓ ભૂત છે, છુપાયેલું છે. એને પ્રગટ કરવું, ખીલવવું, એ જે પ્રક્રિયા જીવનમાં થાય છે તેને કહેવાય છે સાધના. એક બીજ ધરતીમાં જાય છે, અલોપ થઈ જાય છે, દેખાતું નથી, પણ ધીમે ધીમે એક દિવસ ઉગી નીકળે છે. ખેડૂત રાજી થાય છે, વાવેતર કર્યા પછી થોડા દિવસ પછી ખેડૂત જોવા જાય, તરત જતો નથી. આપણે તરત જોવા જઈએ, આપણને ધીરજ રહેતી નથી. એક ભાઈ ધ્યાન કરતા હતા, 3-1 દિવસ ધ્યાન ધર્યું, પછી મને કહે, કેમ દેખાણું નહીં? અરે આટલી બધી ઉતાવળ. ત્રણ દિવસમાં ક્યાંથી દેખાય? આ તો ઇન્સ્ટન્ટ કોફીનો જમાનો છે ને, આપણને બધું ઇન્સ્ટન્ટ થવું જોઈએ. અવસ્થા એ પ્રમાણે ન થાય. બીજ જમીનમાં ગયું ત્યાં ખીલે છે પણ દેખાતું નથી, પરંતુ એક દિવસ અંકુર ફૂટે છે અને તેમાંથી છોડ થાય છે, પછી કળીઓ બેસે છે અને એક દિવસ ફૂલ ખીલે છે ત્યારે ખબર પડે છે કે આ બીજ ખીલ્યું પરંતુ હજુ બાકી છે, હજુ મોટું વૃક્ષ થશે, ફળ આવશે, એક દિવસ હજારો કળીઓ હજારો ફૂલો અને હજારો ફળો એને વળગેલા હશે. તે દિવસે કહેવાય છે વૃક્ષ પૂરેપૂરું ખીલ્યું, અને જ્યારે ખીલ્યું ન હતું ત્યારે પણ એ પૂરું હતું. હોવું અને ખીલવું એ બે વચ્ચે ગેપ છે, એ ગેપને ટાળવો તેનું નામ અધ્યાત્મ.
હોવું તે એક અવસ્થા છે અને પ્રગટ થવું તે બીજી અવસ્થા છે. તમે મૂળમાં જો સિદ્ધ ન હો તો ગમે તે પ્રયત્ને પણ તમે સિદ્ધ ન જ થઈ શકો, પરંતુ તમે મૂળમાં પરમાત્મા છો અને તેથી પરમાત્મા થઈ શકશો. આ માટે બે શબ્દો આપ્યા છે, તે ધ્યાન માટે નહીં પણ ઓળખ માટે છે. એક સોહમ જે પ્રચલિત શબ્દ છે અને બીજો અહમ બ્રહ્માસ્મિ. ઘણા લોકો સોહમ સોહમ બોલતા હોય છે. આપણે તેને પૂછીએ કે સોહમ એટલે શું, તો કહે છે કે ખબર નથી, ગુરુ મહારાજે કહ્યું અને અમે બોલ્યા. સોહમ શબ્દ મહત્વનો છે, તેને વિચારીએ. સ અહમ, સ બરાબર તે અને અહમ એટલે હું. આ હું પણ શરીર ઉપરથી ઉઠ્યું, વ્યક્તિથી ઉઠ્યું અને હું પણનો બોધ બીજો થયો. એ હું છું, એ પરમાત્મા, એ એટલે પરમાત્મા તમારી નજર સમક્ષ પૂર્ણ પરમાત્મા છે. એટલા માટે તેમની ભક્તિ છે. ભક્તિમાં જ્ઞાન પણ છે અને પ્રેમ પણ છે. ભક્તિ એમ કહે છે કે તમે જેની જેની ભક્તિ કરો છો અસલમાં તમે એ છો, પણ તમે અહીં એટલા માટે આવ્યા છો કે અસલમાં તમે જે છો તે હું હજુ તમે થયા નથી, પરંતુ આ પરમાત્મા થયા છે. તેમને જોતા તેમની ભક્તિ સ્તુતિ અને પ્રશંસા કરતા કરતા તમને ઉલ્લાસ આવે. જેમની ભક્તિ કરો છો તે તમે જ છો. મોહન વિજયજી મહારાજે જે 300 વર્ષ પહેલા થઈ ગયા તેમણે પ્રભુ સાથે થોડીક જીભાજોડી કરી. બાળપણે આપણા સ્વસ્નેહી રમતા નવ નવ વેશે, આજ તમે પામ્યા પ્રભુતાઈ, અમે તો સંસાર નિવેશે હો. પ્રભુજી ઓલ મંડે મત કીજો.
ભગવાન કહે છે કે આજે તમે તીર્થંકર પરમાત્મા બની બેઠા.
ભગવાનને કહે છે,
ભગવાનને કહે છે કે આજે તમે તીર્થંકર પરમાત્મા બની બેઠા છો, સિદ્ધ થઈને બેઠા છો. તમારી મૂર્તિ બની છે, તમારું મંદિર બન્યું છે, તમારી પૂજા થાય છે, હજારો લોકો આવી તમારી સ્તુતિ કરે છે. આજે તમે પરમાત્મા તરીકે પૂજાઓ છો. પણ સાહેબ, એક દિવસ તમે અને અમે સાથે ધૂળમાં રમતા હતા. ભક્ત એમ કહે છે કે તમે પ્રભુતાએ પામ્યા અને અમે ખાલી રહી ગયા. પ્રભુ આપ ગુસ્સો ન કરશો, ભગવાન ગુસ્સો કરતા નથી, પરંતુ એ પ્રેમની ભાષા છે. પ્રભુ તમારા ધર્મો પ્રગટ થઈ ગયા, તમે પૂરેપૂરા ખીલી ગયા છો, અમે એવા ને એવા ઠળિયા જેવા રહી ગયા. શ્રી સિમંદર જીનવર સ્વામી વિન તળી અવધારો, શુદ્ધ ધર્મ પ્રગટ્યો જે તુમ છો, પ્રગટો તે હમારો રે સ્વામી વિનવીએ મન રંગે. જે પરિણામિક ધર્મ તુમારો, તેહવો અમચો ધર્મ, શ્રદ્ધા ભાષણ રમણ વિયોગે, વળગ્યો વિભાવ અધર્મ રે સ્વામી. હે પ્રભુ, અમારામાં શ્રદ્ધા નથી અને જ્ઞાન નથી અને સ્વરૂપમાં રમણતા નથી, માટે અમને વિભાવ વળગ્યો. વિભાવ વળગ્યો એટલે અનંત કર્મોની ઝાળ વળગી. કરોડિયો પોતે જ પોતાની ઝાળ ગૂંથે છે ને, તેમ અમે પૂર્ણ સ્વરૂપને ભૂલ્યા, વિભાવ કર્યો અને કર્મની ઝાળ આજુબાજુ ગૂંથાઈ ગઈ, માટે અમે અવરાયા અને દબાયા. એક વાત, સત્તાએ પૂર્ણ છીએ પણ પ્રાગટ્ય નથી. એ બે વચ્ચેનું અંતર કાપવું છે, એ અંતર દૂર કરવું છે, અને એ અંતરને દૂર કરવાની પ્રક્રિયા, તેનું નામ ધર્મ, ધ્યાન, સાધના અને સામાયિક. ધર્મ એમ કહે છે કે મૂળભૂત અસ્તિત્વ અને વર્તમાન અવસ્થા, એ બે વચ્ચેનો જે ડિફરન્સ છે તેટલો તમારો વિકાસ ઓછો. મૂળભૂત અવસ્થા પૂર્ણ છે, વર્તમાન અવસ્થા અપૂર્ણ છે. એ અપૂર્ણ અવસ્થા દૂર કરી પૂર્ણ અવસ્થા પ્રગટાવી તે ધર્મ છે. એટલા માટે જૈન દર્શને એમ કહ્યું કે તમે પરિપૂર્ણ બનશો, એક દિવસ સિદ્ધ બનશો, તમે એક દિવસ પરમાત્મા બનશો, પણ મૂળમાં જે છો તે અવસ્થા જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી ચેન નહીં પડે. મૂળ સ્વભાવ પ્રગટ થઈ જાય, અભિવ્યક્ત થઈ જાય, પૂર્ણતાનું પ્રાગટ્ય થઈ જાય, એ કામ કરવાનું છે. તમે જે દિવસે પૂર્ણ બનશો, પરમાત્મા બનશો, ત્યારે વિકલ્પ નહીં આવે, કારણ કે પરમાત્મા બન્યા. અને ભાન થશે કે આ જે અવસ્થા પ્રાપ્ત થઈ તે અવસ્થા પૂરેપૂરી આપણી પાસે હતી, તેમાંથી આ આવિર્ભાવ થયો અને આ આવિર્ભાવની પ્રક્રિયા થઈ તેને કહેવાય છે સાધના.
બસ જરા વાતની ગંભીરતામાં મુનિશ્રીએ વિવેચન કરતા કરતા થોડી તાત્વિક ઊંડાણને વિષયને તાત્વિક ઊંડાણ આપ્યું છે. જૈન શાસ્ત્રો એ આખા આપણા દર્શનનું પ્રતિનિધિત્વ કરે છે. દર્શન સમગ્ર છે, પણ જીવને સમગ્રતા સમજવા માટે ખંડ ખંડમાં વિભાજિત કરવું પડે છે, અને એ દ્રષ્ટિએ ચાર ચાર ખંડની અંદર એનું વિભાજન થયું છે. દ્રવ્યાનું યોગ, ચરણ કરણાનું યોગ, ગણિતાનું યોગ અને ધર્મકથાનું યોગ. ચારેય આ ખંડો એક પૂર્ણ અખંડ તત્વના વિભાગ. મુશ્કેલી કેવી થઈ ગઈ છે કે કોઈએ દ્રવ્યાની યોગને સર્વસ્વ માની લીધો, કોઈએ ચરણ કરણાનું યોગને સર્વસ્વ માની લીધો, કોઈ ગણિતાનું યોગની અંદર સરકી પડ્યા, અને કોઈએ ધર્મકથાનું યોગનો જ આધાર બનાવી લીધો. હવે સૌ એના પ્રમાણે પોતાની મતિ ચલાવ્યા કરે, અને એને કારણે વસ્તુનું ખંડ ખંડ સ્વરૂપ સમજાય, તત્વનું ખંડ ખંડ સ્વરૂપ સમજાય, અને પેલા આંધળાએ હાથીની જે કલ્પના કરી એના જેવો ઘાટ ઘડાયો. સૌના હાથમાં જે દ્રષ્ટિ આવી, જે પંથ આવ્યો, જે સંપ્રદાય આવ્યો, જે શાસ્ત્રો આવ્યા, જેવા ઉપદેશકો મળ્યા, એ પ્રમાણે સૌની અવસ્થાઓ થતી ગઈ. હકીકતમાં પૂર્ણત્વ પામવાની બદલે ખંડત્વ વધી ગયો, મત વધી ગયા, માન્યતાઓ વધી ગઈ, ભેદ વધી ગયા. અભેદની સાધના હતી એમાં ભેદ ઉભો થયો, અને જ્યાં જ્યાં ભેદ આવ્યા ત્યારે જીવનું લક્ષણ છે એનામાં જ્યાં સુધી અહમ હોય ત્યાં સુધી એ ભેદ સાથે આગ્રહ પોતાનો જોડી દે અને પોતે એના મય થઈ જાય. તત્વજ્ઞાન તત્વજ્ઞાન હોય ત્યાં સુધી વાંધો નથી, પણ એમાં એને વ્યક્તિના અહમની પુષ્ટિ મળે છે એટલે સ્વચ્છંદના રૂપમાં રૂપાંતર થઈ જાય છે. આ તત્વ આ જ્ઞાન છે, આ એક પ્રકાર છે, આ એકનો ભેદ છે, પણ એની સાથે પોતાનું બુદ્ધિરૂપ અહમ છે એ જોડાઈ જાય છે. અને મનુષ્યની અંદર મોટામાં મોટી જો કોઈ ખામી હોય, ત્રુટિ હોય, અપૂર્ણતા હોય તો એ અહમ ભાવની છે. અહમ ભાવ એટલો બધો સૂક્ષ્મ છે, એટલે કૃપાળુદેવે કહ્યું કે આ અહમ ભાવ ન હોતા, માન ન હોત તો અહીંયા મોક્ષ હોત, કારણ કે અહીંયા બધું સમજી શકાય, બધી જ વસ્તુ છે. પૂર્ણતાથી પકડો, પૂર્ણને લક્ષમાં લો તો બધું જ અહીંયા છે, અન્ય કોઈ યોનિની અંદર આ સુવિધા પ્રાપ્ત થશે નહીં. પણ આ મહિના પછી પણ એ તો ખંડ ખંડમાં ચાલ્યો ગયો. હવે શાસ્ત્રમાં જે કંઈ ખંડ આપ્યા છે એ તો અખંડને સમજવા માટે છે, તો એનો સરવાળો કરવાનો હોય તો આણે એનો બાદબાકી કરી, ભાગાકાર કર્યો. બસ આનો હોય ખોટું છે, આનાથી જ સાચું છે. દ્રવ્ય જ આમ પર્યાય વ્યવહાર છે, આ આમ આ આ સાધન છે. અરે ચારે બાજુ બધું જ એક તત્વને પૂરક છે, બધા પરિબળો બધા પૂરક છે, કોઈ કોઈનો નિષેધ થઈ શકે એમ નથી. એને અપેક્ષાએ સમજવું જોઈએ, એને કહેવાય સ્યાદવાદ. તું જે વસ્તુ છે એનો અપેક્ષાએ સ્વીકાર કર, અપેક્ષાથી એ વસ્તુ પણ મૂકી દેવાની છે, છૂટી જવાની છે, છોડી દેવાની છે, પરંતુ નકાર નહીં. આ ચાર આવ્યા અને એના પ્રમાણે આચાર સંહિતા જીવોની નક્કી થઈ. કેમ કે સાધનાનો આધાર શું? તો દ્રવ્ય. દ્રવ્યનું સ્વરૂપ શું? તો કે પૂર્ણ. જે નથી તો નહીં થઈ શક, કોઈ કાળે નહીં થઈ શક. કેટલી સરસ વાત મૂકી છે કે તું પરમાત્મા શું કામ થાયશ, તું સિદ્ધ પદ ક્યારે મેળવીશ, શું કામ મેળવીશ, તું સિદ્ધ છો માટે મેળવીશ, તું સિદ્ધ ન હો તો કોઈ પ્રયત્ન કરીને સિદ્ધ પદ મેળવીશ, એમ હોય એ પ્રાપ્ત થાય. પ્રાપ્તની પ્રાપ્તિ કરવી છે, અપ્રાપ્તની પ્રાપ્તિ નથી કરવી. આખો માર્ગ પ્રાપ્તની પ્રાપ્તિનો માર્ગ છે, અપ્રાપ્ત કદી પ્રાપ્ત થવાનું નથી. જે તું નથી એ ક્યારેય સંભવિત બનવાનું નથી. બીજ બળેલું છે, સળેલું છે, વૃક્ષ નથી એમાં, તો ઠળિયો જ રહેવાનો છે. કદાપી વૃક્ષ થઈ શકશે નહીં, સંભાવના નથી, એની સંભાવના નથી. એટલે અહીંયા કહ્યું છે કે આ જગતમાં આ વાંધો ક્યાં આવ્યો? આ ચાર આવા સરસ મજાના વિભાગ કરી અને જ્ઞાની ભગવંતોએ, ગીતાર્થ ગુરુઓએ આવા ચાર યોગના ખંડ ખંડિત ભાગો આપ્યા. ભગવાનનું તત્વજ્ઞાન ઘણું ગહન છે, સર્વજ્ઞાની વાતને પકડવી જરા દુર્ઘટ છે. તો એટલા માટે જ્ઞાનીઓએ, ગણધરોએ, શ્રુત કેવડીઓએ આ બધા વિભાગ કરીને આપ્યા. પણ વાંધો ક્યાં પડ્યો? આ વિભાગથી પૂર્ણતા કરવાની હતી, અને વિભાગને બદલે ખંડ ખંડિત વાત સમજવામાં સરળ થવાની બદલે મોક્ષ માર્ગ મુશ્કેલ બની ગયો. મુશ્કેલ કેમ થઈ ગયો? અધ્યાત્મ કઠિન કેમ થઈ ગયું? દુર્ગમ કેમ થઈ ગયું? કે ભાઈ આ તો અગમ નિગમની વાતો, અગમ કેમ શબ્દ મૂક્યો? જ્ઞાની કે સુગમ છે, તારા ઘરની વાત છે, તારી પોતાની વાત છે, તારા સ્વરૂપની વાત છે, અમે કોઈ બીજાની વાત કરતા નથી. કે વખતે તે તને બતાવે નહીં, સમજાય નહીં, છુપાવે, એવી વાત નથી. આ તો સુગમ છે, સરળ છે, સુલભ છે, અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. જ્યાં જીવ છે ત્યાં સિદ્ધ બેઠો છે, જ્યાં આત્મા છે ત્યાં પરમાત્મા સ્વરૂપ અંતર્નિહિત છે, જેને છે જ. છતાં આ ચાર યોગ મળ્યા એનો પૂરક લેવાની બદલે, અનેકાંતથી લેવાની બદલે, સ્યાદવાદથી સમજવાની બદલે, આગ્રહથી વાતને પકડવાની શરૂઆત કરી. જ્યારે અધ્યાત્મમાં આત્માની સંબંધમાં વાત કરે ત્યારે એક દ્રવ્યની જ વાત કરે, આવે બધું છ છ દ્રવ્યો આવે, છ છ જ આવે. પણ જ્યારે અપેક્ષા એ સમજવાનું છે, જ્યારે આપણે કહે કે આ જીવ દ્રવ્ય છે ત્યારે એને જળ દ્રવ્યની અપેક્ષા નથી ત્યાં સમજવાની. આ જ વાંધો, શબ્દ એક જ હોય, શબ્દના અર્થ અનેક હોય. જળ છે એ પણ દ્રવ્ય છે, ધર્માસ્તિકા એ પણ દ્રવ્ય છે, પૃથ્વી આકાશ પણ દ્રવ્ય છે. પણ જ્યારે જૈન ધર્મમાં અધ્યાત્મની અંદર જ્યારે દ્રવ્યની વાત આવે ત્યારે દ્રવ્ય આત્મા છે, આત્મા દ્રવ્ય નિત્ય છે. આત્માની જ્યારે અપેક્ષાએ વાત થાય છે, હવે અત્યારે પરમાર્થ સંબંધની અપેક્ષાએ વાત ચાલે છે, એટલે દ્રવ્ય એટલે ચેતન. ઈ ચેતનમાં પણ એક દ્રવ્ય એ પણ દ્રવ્ય કહેવાય, અને અનંત દ્રવ્યો છે એ પણ દ્રવ્ય કહેવાય. હવે જો આમને આમ બયા જાય આપણે દ્રવ્યની અપેક્ષા સમજાવી ના, તો દ્રવ્યના તો કેટલાય અર્થ આપણે કરી બેસીએ, અને પછી બધે બધું જોડતા રહીએ બુદ્ધિથી, તર્કથી, ક્યાંય પાટો ન બાજે. પહેલા દ્રષ્ટિ કેળવવી પડે, પરમાર્થની દ્રષ્ટિ કેળવ્યા વિના પરમાર્થની સાધના થઈ શકે નહીં. બધી વાત તમારી સાચી છે, હું ના નથી પાડતો, હું સમર્થન જ આપું છું. પણ હવે અપેક્ષા એ સમજવાનું, આ છે એ દ્રવ્યનો યોગ સમજાવ્યો છે, એમાં છ દ્રવ્યો સમજાવ્યા છે, બધા સમજાવ્યા છે. છ દ્રવ્યથી જ લોક છે, છતાં અનંતા અનંત પૂતગલ દ્રવ્યો છે, અનંત જીવ દ્રવ્યો છે. આકાશ એક દ્રવ્ય છે, ધર્માસ્તિકા એક દ્રવ્ય છે, અધર્માસ્તિકા એક દ્રવ્ય છે, અને કાળના પરમાણુઓ પાછા અસંખ્યાતા છે. આ બધા દ્રવ્યના જ પ્રકાર થયા, દ્રવ્યનો જ વ્યાખ્યા થઈ. પણ હવે અપેક્ષા એ જયારે સમજવાનું છે ત્યારે જીવ દ્રવ્ય ઉપર જો જઈએ. બરોબર છે, એટલે એની અંદર નું અર્થઘટન શું કે જીવે શું કરવું? ધર્મને કોઈ આચાર હોય, આચાર વિનાનો ધર્મ કેવી રીતે હોય? એવરી રિલિજન હેઝ ઇટ્સ ઓન ફિલોસોફી એન્ડ ઓન કોડ ઓફ કન્ડક્ટ. એ બે વિના ધર્મ ન બની શકે. ધર્મને બે પાસા છે, એક એનું તત્વજ્ઞાન અને બીજી એની આચાર સંહિતા. તો તત્વજ્ઞાન ન હોય ને માત્ર આચાર સંહિતા હોય તો પણ એ ધર્મ ન કહેવાય, ઇટ ઇઝ નોટ એ રિલિજન. આચાર સંહિતા છે અને કોઈ એનું તત્વજ્ઞાન, દેર ઇઝ નો ફિલોસોફી બિહાઇન્ડ ઇટ, ઇટ કેન નોટ બી ટર્મડ એઝ અ રિલિજન. ઇટ મસ્ટ હેવ અ કોડ ઓફ કન્ડક્ટ એન્ડ કોડ ઓફ ફિલોસોફી. આધાર, પ્રત્યેક આચાર સંહિતાને આધાર પ્રબળ હોવો જોઈએ તત્વજ્ઞાનનો. જૈનની આચાર સંહિતા છે, વૈષ્ણવમાં આચાર સંહિતા છે, ઇતરમાં આચાર સંહિતા છે, બધી જગ્યાએ છે. એની સામે એની ફિલોસોફી છે, એની એક માન્યતા છે, અને માન્યતાની સાથે સુસંગત હોય એ જ આચાર સંહિતા ને એ જ ધર્મ બની શકે, બીજો ના બની શકે. બીજી વાત આવે તો એને અધર્મ કહે. બીજી ભાષામાં આપણે દાર્શનિક ભાષામાં મિથ્યાત્વ કહે કે એની શ્રદ્ધા છે એ મિથ્યા છે, કે જળમાં જ જીવ છે આ શ્રદ્ધા મિથ્યા છે. બીજું શું કહીએ? જેટલું સમજાય ટૂંકાથી સમજવું હોય તો ટૂંકાથી સમજી લેવું પડશે કે ભાઈ જળમાં જીવ છે એવી કોઈ વાત કરે છે તો કોઈ મિથ્યા છે, બીજું શું? ફિલોસોફી એન્ડ કોન્ડક્ટ, આચાર અને તત્વજ્ઞાન, એ બે વચ્ચે સંવાદ છે. એમાં વિરોધાભાસ ચાલે નહીં, અને જ્યાં જ્યાં વિરોધાભાસ થયા છે એ કાં તો આચાર સમાપ્ત થયા છે અને કાં તો ધર્મ સમાપ્ત થયો છે. જગતમાં કેટલાય પંથો, કેટલાય સંપ્રદાયો, આપણા કેટલા સંપ્રદાયોમાંથી નવા નવા થયા છે. એ સંપ્રદાયોમાંથી નવા નવા સંપ્રદાય થયા. ભારત વર્ષનો જો અભ્યાસ કરવામાં આવે, અનેક પંથોનો, અનેક સમુદાયના સંપ્રદાયોનો, આચાર સંહિતાનો વિચાર અભ્યાસ કરવામાં આવે તો ખબર પડે કે એ જ્યારે એનું તત્વજ્ઞાન બદલાઈ ગયું એટલે આચાર સંહિતા ખોટી થઈ ગઈ. આ આ કરે, આ આ કરે, આ કરે, આ આ કરે. એકમાત્ર એમ કીધું કે ભગવાનના બાળ સ્વરૂપને પૂજવું. કઈ બહુ મોટો ભેદ નથી, ભગવાન તો છે જ, પણ એના બાળ સ્વરૂપને પૂજવું, એક એકના એના સમગ્ર સ્વરૂપને પૂજવું. આખી આચાર પંથ બદલાઈ ગયો, સંપ્રદાય બદલાઈ ગયો. કોઈ ગજબની વાત છે કે કૃષ્ણને માનો છો તો કૃષ્ણને એની સમગ્રતામાં માનતા નથી. તો કે અમે તો એને 12 વર્ષ સુધીની જ માનીએ, પછી નહીં. કુરુક્ષેત્રનો કૃષ્ણ એ અમારો કૃષ્ણ નહીં, અમારો તો મથુરાનો, વૃંદાવનનો, ગોકુળનો જોઈએ. ગોકુળનો ન હોય તો કાનો અમને ખપે નહીં, કેમ કે કાનો મટી ગયો છે, પછી તો એ યોગેશ્વર છે. તો યોગેશ્વર કૃષ્ણ એ અમારા ધર્મનું આદર્શ નથી. આપણે ટીકા નથી કરવી, સમજવા પૂરતી વાત કરીએ છીએ. સૌ સૌને માન્યતા છે, એના આધાર ઉપર સંપ્રદાયો થયા. આ બધું એક જ છે. કૃષ્ણનું ખંડ સ્વરૂપ લ્યો કે અખંડ સ્વરૂપ લ્યો, એક જ છે. જૈન દર્શન કૃષ્ણને કૃષ્ણ નથી માનતું, એક સંકિતી આત્મા માને છે. સંકિતી આત્મા કૃપાળુ દેવના ત્રણ પત્રોમાં છે, પરમાત્મા શ્રી કૃષ્ણ સંકિતી હતા એટલે એના પ્રત્યેનો આદર છે. એની અવસ્થા કર્મ પ્રમાણે જુદી જુદી હોઈ શકે છે. સંકિતીની અવસ્થા પણ કેવી હોય છે? શ્રેણિક પણ સંકિતી હતા તો અમને શ્રેણિક વિશે પણ નર્કમાં છે કહેવામાં વાંધો નથી, કેમ કે અમારો કોઈ પક્ષપાત નથી. શ્રેણિક સંકેતી હતા પણ એની જે કંઈ ગતિ છે એના કર્મના આધાર ઉપર છે. માટે શ્રેણિક મહારાજા અત્યારે એક નરકની ગતિમાં છે. અને એમ કદાચ કૃષ્ણને માટે કે તો એ જ્ઞાનનો વિષય છે, તર્કનો વિષય નથી. કે ભાઈ છે, પરમાત્મા જ છે, અને આવતી 24માં તીર્થંકર થવાના છે. 12માં તીર્થંકર એ કૃષ્ણ પરમાત્મા છે, એનો જીવ છે, એને જીવ તરીકે જોવાય છે. એ કૃષ્ણ નામનું અખંડ ચરિત્ર નહીં, પણ કૃષ્ણ નામનો આત્માની અખંડતા જ જોવાય છે. એની જન્મોજન્મની સાધના જોવાય છે, એનું વર્તમાન રૂપ જોવાય છે, એનું ભૂતકાળનું રૂપ જોવાય છે, એનું ભવિષ્યનું રૂપ પણ જોવાય છે. કે અમારા માટે કૃષ્ણ પરમાત્મા છે. કૃપાળુ દેવે શબ્દ મૂકો છે પરમાત્મા શ્રી કૃષ્ણ. તો નરકમાં ગયો એ પરમાત્મા? અરે જાય પરમાત્મા, પણ નરકના કર્મો વેદે. અમારા પરમાત્માને એમાં છૂટ મળતી નથી. કે જા તું હવે ઓળો થઈ ગયો એટલે મારો પ્રિય શિષ્ય છો. અને આ જ પ્રશ્ન શ્રેણીક મહારાજાને થયો. ભગવાન મહાવીરને પૂછે છે કે તમારા શાસનમાં આવો ન્યાય કે અમને નરક ગતિ મળે અને આને સદગતિ મળે, આ ગોસાળાને? ન્યાય છે, ન્યાય તત્વના આધાર ઉપર છે. પણ બે કારણ આ બધામાં ગરબડ થવાના કારણ મુનિશ્રીએ બહુ સરસ મૂક્યા છે. એક છે આપણો અહંકાર, અને બીજું છે આપણી કર્તૃત્વ બુદ્ધિ. આખી દુનિયાના આધાર જ બે, આ જગત સાથે આપણું જોડાણ, એના આધાર બે જ. આ બહુ સૂક્ષ્મતાથી જો સમજાય, જો પકડાય, તો જગતની આસક્તિ છૂટી જાય, મુમુક્ષુતા પ્રગટ થાય. એક આપણો અહંકાર અને બીજું આપણું કર્તૃત્વ. જ્યાં જ્યાં જગતના સંગ સંયોગ સંબંધ એમાં આપણે જોડાયેલા છીએ, એમાં આપણો અહંભાવ જોડાયેલો છે. મારાપણું, મમત્વ, આસક્તિ, અન્યમાં પોતાપણાની ભાવના, આ મારું, કેટલો બધો રાગ, કેટલો બધો તીવ્ર મૂર્છાભાવ કહેવાય આને. અને બીજો કર્તૃત્વ બુદ્ધિ, હું આનું કલ્યાણ કરી શકું, હું જગતનું કલ્યાણ કરું, હું આમ કરું, હું આમ કરીશ, હું આમ કરીશ, આ બધું ફેરવી નાખીશ, મારાથી આ થઈ શકશે. આ અહમ ક્યારેય વિલીન થતો નથી, અહમ ક્યારેય શાંત થતો નથી, કર્તૃત્વ બુદ્ધિ સમાપ્ત થતી નથી. કારણ કે અહમ જાગૃત છે ત્યાં સુધી કર્તૃત્વ સમાપ્ત ન થાય. આપણા સંતાનો, આપણા સ્વજનો, આપણા સંયોગો, આ બધાની અંદર હું બદલ કરી નાખીશ, હું છું ને, અને મને આ નહીં ચાલે, હું આ નહીં ચલાવી લો. આ અંદરથી જે પોકાર આવે છે એ કોનો આવે છે? આત્માનો આવે છે, સ્વરૂપનો આવે છે પોકાર. કે હું જ્ઞાન સ્વરૂપ છું તો તરત છે કે બધું અજ્ઞાન છે, આ બધું મોહ છે, આ માયા છે. પણ પોકાર અહમનો આવે છે, અહમનો આવે છે એટલે આ બધું વાસ્તવિક છે, સાચું છે, મારું છે. અને કર્તૃત્વ બુદ્ધિ છે, આ આધાર છે. અને એમાં જે કંઈ ડિસ્ટર્બન્સ થાય છે, મુનિશ્રીએ વ્યાખ્યા કેવી સરસ આપી કે આ મારું અને મારી કર્તૃત્વ બુદ્ધિ, એમાં જ્યાં કંઈ આડો આવે છે, અંતરાય થાય છે, અને જે ભાવ જાગે નામ કસાય. કસાય ક્યારે જાગે? આપણામાં ને આપણે કરવું હોય એમાં કંઈક કોકની હાડખીલી થાય તો કઈ ન થાય ને, બધા કે બહુ સરસ, તમે બહુ મજા, તો આપણે કસાય થાય ન થાય? હે, અહંકારના આધાર ઉપર તો એ છે ઓલું, એટલે અહંકાર પોસાય, મજા આવે, બહુ આનંદ થાય. જોયું ઓલાએ કીધું તમે કયો છો એ જ સાચું છે, કેવી મજા આવી ગઈ. એ ઓલો ખોટો ને તું ખોટો, બહુ સરસ કહ્યું છે અહીંયા. એટલે કે છે, હું બુદ્ધિમાન છું, આચાર્ય છું, ભણેલો છું, પ્રોફેસર છું, અને એમાં જો કોઈ કહે કે તમે એવા નથી તો ધક્કો પહોંચ્યો, અહંકારને ધક્કો પહોંચ્યો. કંઈ કર્યું હોય ને કોઈ કે તમે કાંઈ નથી કર્યું, ઘણા એ બધું કર્યું છે કે તમે એક જ નથી, તો પોતાના કર્તૃત્વને ધક્કો પહોંચ્યો. આ હું જ કરું છું, પ્રસંગો બધા હું જ ઉકેલું છું, કુટુંબની અંદર મામાના મોસાળિયાના હમોવડિયાના આ બધું અમે જ કરીએ છીએ, જીવે ત્યાં સુધી આવા ગાગા કર્યા કરે, અમે જ ઉકેલા, અમે જ ઉકેલા. તે ઉકેલા કે એના કર્મને અધીન થયા, તું નિમિત્તભાઈ નો ક્યાંક હાજર હશે, તું નો તો નો થાત, તું કોઈની જાનમાં ન ગયો તો ન પરણત. પણ કર્તૃત્વ ઉદી એના બધા પ્રસંગો અમે ઉકેલા, અમે બધે હાજર હતા, બધું કામ કર્યું. કર્તૃત્વ બુદ્ધિ છૂટતી નથી, કારણ કે અહંકાર જતો નથી. આખા જગતની વિશ્વની વ્યવસ્થામાં સમયે સમયે અનંત પદાર્થમાં થતા પરિવર્તનો, એમાં મારો કોઈ રોલ નથી, હું તો ક્યાંય નથી, હાંધણમાં નથી. આટલા ભૂકંપ બને, આટલા ગાજવીજ વરસાદો થાય, આટલો પ્રલય થાય, આટલા પૂર આવે, આટલા જંગલોના જંગલો નાશ પામે, આટલા દવાનળો થાય દુનિયામાં, રોજે રોજ આટલા અકસ્માતો થાય, આટલા દુઃખદ બનાવો બને, તું ક્યાં, તારું કર્તૃત્વ ક્યાં? તું જો કે હું તો જોનારા સિવાય કઈ નથી, આ માત્ર હું જાણી શકું છું, અને જો મારામાં હોઉં તો હું સાક્ષી ભાવે જોઉં છું કે જુઓ તો ખરા આ વિશ્વ કેવું સમયે સમયે પરાવર્તન પામે છે, પરિવર્તન પામે છે, એમાં સુખ ને દુઃખની બંને ઘટનાઓ બને છે, એમાં અકસ્માતના અને આશીર્વાદના બધા સંયોગો બને છે, પણ બધું સ્વયંમેવ બને છે, એમાં મારો રોલ ક્યાંય નથી, હું કંઈ કરી શકું એમ નથી, કોઈ બદલ મારાથી થઈ શકે એમ નથી. આ ભાવ જ્યારે આવે, હું પણ જ્યારે ઓછું થાય, ત્યારે સમાધિ શતકમાં યશોભાઈજી મહારાજે કહ્યું, ખીનું ગલિત વિભાવ, સાધકની દશા એનો જે વિભાવ ભાવ છે અહમ સાથે જોડાયેલો, એ ગલિત ગળી જાય છે, ઓગળી જાય છે એનો અહમ, એ કહ્યું છે. જ્ઞાની સમજાવે છે કે જીવ અને શિવ જુદા નથી, જીવ અને શિવ અથવા સિદ્ધ જુદા નથી, પરમાત્મા જુદા નથી. જે સુપ્ત છે એને તિરોભાવ કહે છે, અને જે પ્રગટ છે એને આવિર્ભાવ કહે છે. તિરોભાવ રૂપે પ્રત્યેકમાં પરમાત્મા છે, સિદ્ધ પદ છે, અત્યારે જીવ પદ છે, કર્મ સંયુક્ત પદ છે એ જીવ પદ છે, ઇન્દ્રિય સહિતનો પ્રાણથી જીવે છે એ જીવ પદ છે, પણ અંદર કેવળ પોતાના સ્વભાવથી જીવનારો એવું શિવપદ પણ છે, એ તિરોભાવ છે. કરવાનું શું છે કે જે ખીલવાની પ્રક્રિયા અંદરમાં રહેલી પૂર્ણતાની ધીરે ધીરે કરતા બહાર પ્રગટમાં લાવવી, એનું નામ છે ધર્મ. જે સંભાવના છે આવિર્ભાવની, એ સંભાવનાઓને ધીરે 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 પ્રગટ કરવી, ખીલવતા જવું. આત્માના ગુણો જે બિડાયેલા છે, એક બીજની અંદર છુપાયેલા છે, એ બીજને વાવીને અંકુરા ફૂટે અને એની ડાળે ડાળ શાખા પ્રશાખા ફળ ફૂલ બધા ખીલતા જાય, એમ પરિપૂર્ણ ગુણોનો જે સમુદાય છે, એ અનંત ગુણો પૂરેપૂરા ખીલે, એ સિદ્ધ પદ છે, એ પરમાત્મા પદ છે. એ કરવાનું છે, અને એની ભૂમિકા કીધી છે, આ બધું અંશતઃ થાય, ક્રમશઃ થાય, ધીરે 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 આ આત્માની પ્રગતિ થાય. એમાં એને કહ્યું કે જો આ 14 ગુણ સ્થાનક બતાવ્યા, કે 14 ગુણ સ્થાનક છે, કે પેલું આ થયું પછી આ થયું. એક ગુણ સ્થાનક કોઈ વ્યક્તિ અપેક્ષાએ નથી, જાતિ અપેક્ષાએ છે. એ એક પ્રકારનો સાધકોનો સમુદાય છે કે જેને આત્મદર્શન થઈ ગયું છે. આ બધા ચોથા ગુણ સ્થાનક ઉપર બિરાજમાન જીવોની આ સ્થિતિ છે, સમૂહ જ છે. એની અંદર કેટલાય પેટા ભેદ છે, કક્ષા ભેદ છે, દશા ભેદ છે, કોઈ એક જ બધાને ચોથે ગુણ સ્થાનક બધા એક જ છે એવું જ્ઞાની નથી કહેતા. પ્રત્યેક ગુણ સ્થાનક ઉપર રહેલા અસંખ્યાત જીવો પોતાની જુદી જુદી પદવી, જુદી જુદી શ્રેણી અને જુદી જુદી ભૂમિકામાં છે, જુદી જુદી દશામાં છે. એની તરતમ્યતા છે, પણ ભાગ પાડવા તો કઈ અનંત ના પડાય, ભાગ પાડવા આવે તો અનંત ના પડાય. 14 મોટા ભાગ પાડીને એક કે જ્યાં આખો ટર્નિંગ પોઈન્ટ આવે ત્યાં એને ગુણ સ્થાનક કરી, અને અજ્ઞાનીઓ એ રચના સમજાવવાની કરી છે. કૃપાળુ દેવે તો સરસ શબ્દ આપ્યો, ગુણ સ્થાના એ તો સમજવા માટે છે, એને શું વેડગા છું, સમજવા માટે છે. જેમ એ સમજવાનું હતું, ગુણ થાણાની શૈલી સમજવાની આકરી બની. હરિભદ્ર સૂર્ય આવ્યા, એમણે જ્યારે યોગ દ્રષ્ટિ આખા ભારત વર્ષમાં હતી ત્યારે એને યોગ દ્રષ્ટિનો ધર્મ આપ્યો, સમુચય દ્રષ્ટિ, યોગ સમુચય. એની અંદર યશો વિજયજી મહારાજે એથી સરળ કર્યું અને આઠ દ્રષ્ટિ આપી. એક એક દ્રષ્ટિની અંદર જીવની કક્ષા છે, જીવની ભૂમિકા છે, ગુણ વિકાસની ગાથા છે એક એક દ્રષ્ટિમાં. છતાં એક એક દ્રષ્ટિમાં પણ પાછું જુદી જુદી તારતમ્યતા છે. એમાં ચરમ અવસ્થાની વાત કરી છે, અપુનર્બંધક અવસ્થાની વાત કરી છે, સમ્યકત્વની વાત કરી છે. આ એક એક સમજવી પડે, અને સમજવા માટે કોઈ એક જીવની અપેક્ષા એ વાત નથી કરી, પણ આખી જીવ રાશિ એ જ્યારે પોતાના આત્માનો વિકાસ કરે ત્યારે આવો વિકાસ ક્રમિક થાય છે. આ માર્ગ ક્રમિક છે, ભલે જેને અક્રમ કેવો એ કીધા કરે, પરંતુ અનંતા જ્ઞાનીઓએ આ માર્ગની ક્રમિક અવસ્થા કીધી કે 14 ગુણ સ્થાનક, 8 દ્રષ્ટિ, 6 લેશિયા. તો લેશિયા એક માપદંડ આપ્યું છે કે એની ચિત્તની ભૂમિકા કેવી છે, કે વસ્તુ લેવી છે, ઉપભોગ કરવો છે, પણ નિર્દોષ, કોઈને પણ બાધા ન પહોંચે, કોઈના હિતને હાનિ ન થાય, કોઈને અન્યાય ન થાય, કોઈ દુભાઈ નહીં, કોઈની આસાતના ન થાય, કોઈ જીવની વિરાધના ન થાય. આ નિર્દોષતાના બધા લક્ષણો છે. સાધુને પણ આહાર લેવાનો છે, દેહ છે તો દેહના ધર્મ છે, આહાર ગોચરી એનો ધર્મ છે, ગોચરી એનો ધર્મ છે, આત્માનો ધર્મ નથી ગોચરી, દેહનો ધર્મ છે, તોય કીધો છે. પણ એના નિયમો આપ્યા છે કે કેવી રીતે લેવી, તો તમારે નિર્દોષ ગોચરી લેવી. ગોચરી શબ્દ જ કેટલો સરસ મૂક્યો છે કે ગાય ઘાસ ચરે તો ઉપર ઉપરનું ચરે, સંપૂર્ણ ખેતરને ઉજળ કરે નહીં, અને ગધેડો ચરે તો મૂળમાંથી બધું ઉખેડતો જાય. ગોચરી આવી રીતે ઘરે ઘરે જાય અને એમાંથી થોડું 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 સાધુ સાધ્વીઓ સંતો ઘોરતા જાય અને પોતાનો આહારનું એટલી પ્રમાણ જેટલું રાખવું હોય એ પૂરું કરે. ન થાય તો પોતે પરિમિત આહાર લે, મિતાહારી બને, પણ જેના છે એના તપેલા ખાલી ન કરાવાય, ઉલટા તપેલા ઊંધા વાળો બધા એ ન કરાય, એ ગોચરીનો નિયમ નથી. નિમિત્તનો આહાર ન ખપે, હેતુપૂર્વકનો ન ખપે, સચિત ન ખપે, સચિત અચિતની સાથે મિક્સ હોય ન ખપે, આ બધા એના ધર્મો છે. ગોચરીની બધી વિધિ છે, આપણે એ તો આપણો આપણો વિષય નથી, પણ આ બધી એક એક લેશિયા બતાવી છે. શુભ લેશિયા વાળું ઉદાહરણ આપ્યું કે કેરી પડી છે ખાવી છે, ઓલો કે ઝાડ હલાવો, ઓલો કે ના ઝાડની ડાળીઓ તોડો, ઓલો કે ના ઝાડને જ મૂળમાંથી કાઢો. આ લેશિયા છે જીવની, ક્રમિક વિકાસ છે, ચિત્તનો વિકાસ છે. જીવવું છે પણ જગતમાં અન્ય જીવોને પણ જીવવાનો અધિકાર છે. જીવન મને વહાલું છે એમ જગતના જીવોને પ્રત્યેકને જીવન વહાલું છે. જીવ નાનો હોય કે મોટો હોય, એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય, સ્થૂળ હોય કે સૂક્ષ્મ હોય, પ્રત્યેક જીવને જીવન પ્યારું છે. ઉત્તરાધ્યાયન સૂત્રમાં ભગવાન મહાવીર કહે છે કે સૌને પોતાનો જીવ વાલો છે, મરવું કોઈને ગમતું નથી. હે ગૌતમ, કોઈને મરવું ગમતું નથી, મરણ અપ્રિય છે અને જીવન પ્રિય છે. ભલે જીવન દેહનું છે તો પણ પ્રિય છે, પ્રાણનું છે અને જીવ તો મરતો જ નથી. એકાંતમાં આવે સમયસર કહે કે તું કોઈને મારી શકતો નથી, પણ અપેક્ષા બદલાઈ ગઈ ત્યાં. અપેક્ષા અહીંયા છે કે અહિંસાની અંદર કોઈના પ્રાણનો ઘાત કરીશ નહીં. પ્રાણથી પાત 10 પ્રાણથી જીવ જીવે છે, પ્રાણનો ઘાત એ જીવઘાત બરાબર છે. પ્રાણનો ઘાત એ જીવઘાત બરાબર છે. સૂક્ષ્મતા પકડવી પડે, અપેક્ષા ભેદે સમજવું પડે, અને જો કોઈને મારતા નથી ને મારી શકતો નથી તો હિંસાખોરી બેફામ થાય, તો જીવની મૈત્રીનો કોઈ વાત રહેતી જ નથી. કોઈ વાતની સમજણ ઉપર આધાર છે માર્ગ આખો. સમજણ એ સાર છે શાસ્ત્રનો. જો સમજણ ન આવે અને શાસ્ત્ર મુખપાઠ થઈ જાય તો એ શસ્ત્ર બની જશે, એ જીવો માટે ઘાતી બનશે, એના સંહારક બનશે, એ એના સહાયક નહીં બને. તો જુદી જુદી વાતને એ કહે છે કે આ તો બધી તમારા કૃપાળુ દેવે શબ્દ મૂક્યો છે, દશા માપક આ બધી ભૂમિકાઓ છે. આત્માની દશા માપક યંત્ર છે, 8 દ્રષ્ટિની સજ્જાય એ દશા માપક યંત્ર છે. અને આ પૂર્ણમિદમનો જે શ્લોક કીધો ઉપનિષદનો, કેટલી સરસ વાત મૂકી કે વાત પૂર્ણતાની છે, અને ઓલો પશ્ચિમ વાળો ન સમજો એની પાસે ગણિત હતું. ગણિત વાળો કે પૂર્ણાત પૂર્ણમ આસ્તસ્ય, તો કે છે માદાય પૂર્ણમાં આવે વશિષ્યતે, પૂર્ણમાંથી પૂર્ણ જાય તો. આ કેવી વાત કરે છે ગાણપણની, પૂર્ણ માઇનસ પૂર્ણ તો ઝીરો થવું જોઈએ, તો કે પૂર્ણ ઝીરો નહીં. જૈન દર્શનમાં ગણિત આવ્યું અનંત માઇનસ અનંત બરાબર અનંત. લ્યો આ ગણિતને આજનો વૈજ્ઞાનિક પકડી શકે નહીં, સમજી શકે નહીં, એ વાત કરી. માન્ય સિદ્ધાંત એક જ નીકળો કે પરમાત્મા એ બધા આત્મામાં આ જીવમાં પરમાત્મા છે, માટે સૌનું સન્માન કરો, સૌનું આદર કરો, સૌને પ્રેમ આપો, સૌ પ્રત્યે નમ્ર રહો, સૌને વંદન કરો, સૌ પ્રત્યે સદભાવ વ્યક્ત કરો, કારણ કે સૌ પરમાત્મા જેવા છે. પરમાત્મા એક જ નથી અને પરમાત્મા હોવું એ કોઈનો ઇજારો નથી. કોઈ એક ઈશ્વર માન્ય નથી જૈન દર્શનને, બધા જ જીવો સિદ્ધ સેવા છે, ઈશ્વર સમાન છે, પરમાત્મા સમાન છે. જે શબ્દ વાપરવો હોય, બ્રહ્મ પરબ્રહ્મ એ પ્રત્યેક બ્રહ્મ પરબ્રહ્મ થવાને, અત્યંત શુદ્ધ શુદ્ધાત્મા થવાને યોગ્ય છે, આ એની સંભાવના છે. આત્મા સો પરમાત્મા, પરમાત્મા સો સિદ્ધ, બિચકા પડદા મીટ ગયા તો પ્રગટ ભઈ નિજ રીત, એ વાત મૂકી છે. એ પૂર્ણમાંથી જેટલા જેટલા અંશે આવિર્ભાવ થાય એ તમે છો. વિકાસની પ્રક્રિયા એ ડાર્વિનની એ વાંદરામાંથી માણસની વાત કરે છે, અહીંયા એ મનુષ્યમાંથી પૂર્ણત્વ તરફ જવું. ભારતના તત્વજ્ઞાનમાં પુરુષમાંથી પુરુષોત્તમ બનવું, નરમાંથી નારાયણ બનવું, માનવમાંથી મહામાનવ થવું, દેવથી મહાદેવ બનવું, ઉત્ક્રાંતિનો આપણો આ સિદ્ધાંત છે. એની ઉત્ક્રાંતિનો સિદ્ધાંત પશુત્વનો છે, અહીંયા દૈવત્વનો છે. એવરી સોલ ઇઝ ડિવાઇન, વી આર નોટ હ્યુમેનિટી. અમે માત્ર માનવ નથી, એ તો પગથિયું છે, ઇટ ઇઝ વન સ્ટેપ, વી આર ડિવિનિટી એન્ડ વી હેવ ટુ મેનિફેસ્ટ ધેટ ડિવિનિટી. દેટ ઇઝ ધ રોલ ઓફ રિલિજિયન એન્ડ એજ્યુકેશન. સ્વામી વિવેકાનંદે જગતની સભામાં પડકાર કરીને કીધું છે કે શું વાત કરો છો તમે બધા, માનવ સંતાન ઈસુના પાપી એ પરમપિતા પરમેશ્વર, વાત ખોટી છે. એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન, જીવ માત્ર એ પરમ દિવ્યતાનો અંશ છે અને એ પૂર્ણતા પ્રગટ કરી શકે એમ છે. જગતના પ્લેટફોર્મ પર એ બધાની વચ્ચે આવો ઉદ્ઘોષ કરનાર આ હિન્દુ ધર્મ સિવાય કોણ કરી શકે? અધ્યાત્મ દ્રષ્ટિ જેને હોય એનામાં આ વિશ્વાસ અને આ સાહસ હોઈ ન શકે. આપણે તો બીજે બોલતા કેટલા ખચકાય છે, બીજાને સારું કેમ લાગે, એ જ વાત હોય છે અહીંયા. અને પાછું આપણે ખોટું અને સાચું માનતા હોય તોય આપણે અચકાય છે. જીવ માત્ર પ્રત્યે આવી પ્રકારનો ભાવ હોય તો જ મૈત્રી થાય. હવે એમાં આપણે કઈ કઈ અજર અમર છે, એટલે એની હિંસા થતી જ નથી. અરે ભાઈ સમજ લે, તું હિંસાનો અર્થ સમજ, અનાદરનો અર્થ સમજ, જીવની આસાધનાનો અર્થ સમજ, શું તું પછી વાત કરે છે? વ્યવહારની સાથે આસાધના સંકળાયેલી છે અને એની અમરતા સાથે તત્વ સંકળાયેલું છે, નિશ્ચય સંકળાયેલો છે. નિશ્ચયથી તું સિદ્ધ છો, પણ એની અત્યારે અવગણના કરશ એ તું સિદ્ધની જ આસાધના કરશ. કોઈ જીવ પ્રત્યેનો અપરાધ કરીએ છીએ એ પાપ છે, નહીં તો પ્રતિક્રમણ તારું બધું વ્યર્થ છે. જો પાપ ન હોય તો એ જીવ તો શુદ્ધ છે, પૂર્ણ ચેતન છે, એને તો કઈ નથી, આમ નથી તેમ નથી. દ્રવ્ય નિયોગની ભાષા તો બહુ સરળ છે, પોપટના પાઠ જેમ ગોખી નાખ્યો એમ ગોખે છે. તો પછી પાપ ક્યાંથી થયું? જીવ વિના તો પાપ થતું નથી. 18 પાપસ્થાનક મેં કોઈ જીવ પ્રત્યે કર્યા છે અને એ જીવ રાશિ છે 84 લાખ યોનિની, એના પ્રત્યે મારો કોઈ અપરાધ થયો હોય, પાપ થયું હોય, એની માફી, એની આલોચના, એની ક્ષમાપના, એનું પ્રાયશ્ચિત, એ આપણી શુદ્ધિનું કારણ બને છે. એટલે જીવ મૈત્રી જો સમજાય તો અહિંસા સમજાશે, નહીં તો હિંસા અહિંસાની અંદર પણ એ કઈ નથી, બસ આત્માના વિભાવ થવા એ જ હિંસા છે, બાકી કઈ નથી. અરે શું ઠોકા ઠોક મહિના છો, એ છે, ઇટ ઇઝ વન ઓફ ધ પાર્ટ. એ ઉત્કૃષ્ટ ભૂમિકાની અંદર એક નિર્ગ્રંથ પોતે એ રીતે કરે કે મારો વિભાવ એ પણ મારો મૃત્યુ છે. કૃપાળુ દેવે કહ્યું, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાજી રહો. બરોબર છે, પણ એથી કરીને બીજા જીવો સાથેનો મારા વ્યવહારની અંદર ખૂબ સમજવા જેવું છે. આ બધા ભાગ કયા છે એટલે કહ્યું છે કે 14 ગુણ સ્થાનકો એટલી જ અવસ્થા નથી, અસંખ્ય અવસ્થા છે. દરેકના ભાવ જુદા, દરેકનો આવિર્ભાવ જુદો, દરેકની પ્રગતિ જુદી, દરેકનું ખીલવું જુદું, દરેકના શરીરની આકૃતિ જુદી, બુદ્ધિ પણ જુદી, વ્યવહાર જુદો, અભિગમ જુદા, પસંદગી નાપસંદગી જુદી. આ જગતમાં તો ચિત્ર વિચિત્રતાનો જમેલો છે. તું સાક્ષી બની જા, તું અહંકારમાં રહીશ અને કર્તૃત્વ બુદ્ધિમાં રહીશ ત્યાં સુધી જગતનો હિસાબ તો નહીં કરી શકે, મેળ નહીં પડે. આટલી વાત કરી છે, વિશેષ આપણે અવસરે કરીશું.